தமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அயலியானம் நமோ அஜ்ஞானம் சவசாகுணம் ஹரிஹந்த சித்தசுகி உபாத்யாய சாந்தர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக உபிகாரி ஹை உனக்கு ஸ்வரூப ஞான ராக சே பரி ஜோ பக்தி காய கு நமாய ஸ்துதி கோ சாரி ஹை धन्य धन्य तुम्हारी से काज सब आगे भय हरि जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख है तो हम चाहत है मंगल कल्याण सुख है तो हम चाहत है ओ मेरी ऐसी दशा यदि तुम थारी है ओ मेरी ऐसी दशा यदि तुम थारी है मोक्ष मार्गस्य नेतारम् वितारम् कर्म भूतां ज्ञातारम् विश्व तत्त्वानां वन्दे तद्गुण लब्धये तत्त्वसूत्र नाम ग्रंथ विराजमान है। पहला अध्याय में चर्चा चाली रही है ज्ञान प्रधान ग्रंथ अने एमा पण जे वस्तु नु सुंदर बंधारण छे एने उमा स्वामी आचार्य देवे आज की 2000 वर्ष पहला सूत्रो ना माध्यम थी आपनी सामे मुक्यो। आ ग्रंथ पर अनेक टीकाओ नी रचना थई। संस्कृत भाषा नो प्रथम ग्रंथ અને સૂત્રો ના માધ્યમ થી આખો વિષય આચાર્ય દેવે લખ્યો છે। પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે, 10 અધ્યાય થી બનેલો આખો ગ્રંથ છે। પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે અને એ 33 સૂત્રમાં આપણે 19 સૂત્ર ની ચર્ચા કરી ચુક્યા છે યથા યોગ્ય વિસ્તાર દ્વારા। આજે આપણે 20માં સૂત્ર ની સંપૂર્ણ ચર્ચા કરવાની છે અને પછી નેક્સ્ટ ટાઈમ થી 21માં સૂત્ર થી જે આખો વિષય બદલાય છે એ વિષય પ્રારંભ થશે। કયો વિષય ચાલી રહ્યો છે બે મને ભૂમિકા બાંધીશું, કારણ કે થોડો ગેપ થઈ જાય તો કદાચ વિષય જે ચાલી રહ્યો છે એ આપણા ખ્યાલમાં ન રહે, એટલે ભૂમિકા બાંધવી જરૂરી છે। વિષય ચાલી રહ્યો છે જ્ઞાન સંબંધી। જે આગળનું સૂત્ર આવ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમાં મોક્ષ માર્ગની ચર્ચા ઉમા સ્વામી આચાર્ય દેવે કહી। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતારૂપ મોક્ષ માર્ગ એ જ ખરેખર મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે એમ કહેતા ત્રણેયનું વર્ણન કરે છે। સમ્યક દર્શનની ચર્ચા થઈ ગઈ, સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલુ છે અને સમ્યક જ્ઞાનમાં 5 જ્ઞાનની ચર્ચા કરવાની છે, કારણ કે 5 જ્ઞાન સમ્યક જ્ઞાન છે। કયા 5 જ્ઞાન? તો કે મતિશ્ર અવધિ મન પર્યાય અને કેવલ। એમાં અવધિ મન પર્યાય કેવલની ચર્ચા, અવધિ જ્ઞાન મન પર્યાય કેવલ જ્ઞાનની ચર્ચા 21માં સૂત્રથી ચાલુ થશે અને મતિ જ્ઞાનની ચર્ચા 19 નંબરના સૂત્ર સુધી થઈ છે। તો 19 નંબરના સૂત્ર સુધી મતિ જ્ઞાનની ચર્ચા આવી, 13 નંબર થી લઈને 19, 13 થી લઈને 19 નંબર ના સૂત્ર માં મતિ જ્ઞાન ની વિસ્તાર થી ચર્ચા છે। મતિ જ્ઞાન ની પરિભાષા, મતિ જ્ઞાન નું સ્વરૂપ, મતિ જ્ઞાન ના બીજા નામો, મતિ જ્ઞાન કેવી રીતના જાણે છે, જાણવાનો ક્રમ, ઘણી બધી ચર્ચા મતિ જ્ઞાન સંબંધી કરી, બરાબર છે। હવે 19 સૂત્ર થઈ ગયા, 21 સૂત્ર થી આખો વિષય બદલાય છે। તો વચ્ચે જે 20મો સૂત્ર છે એ સૂત્ર આચાર્ય દેવે શુદ્ધ જ્ઞાનનું વર્ણન કરવા માટે સમર્પિત કર્યું। ખાલી એક સૂત્રના માધ્યમથી શુદ્ધ જ્ઞાનની ચર્ચા, પણ એક સૂત્ર, એ સૂત્ર કેટલું નાનું છે, એ સૂત્ર છે શ્રુતમ મતિ પૂર્વ, જે સૂત્ર છે ને દ્વયનેક દ્વાદશ ભેદમ, બરાબર, આ એક સૂત્ર છે। આના ઉપર તમે ટીકાઓ જોશો તો એ ટીકાઓનો એટલો બધો વિસ્તાર છે કે તમે વાત વાંચતા નહીં થાકો પણ આચાર્ય તમે વાંચતા થાકી જશો પણ આચાર્ય દેવ લખતા નથી થાક્યા. સમજાય છે? લખતા નથી થાક્યા. અને લખે પાછા કેવી રીતના લખે ખબર છે? એમ લખે કે આ તો અમે સંક્ષિપ્તમાં કહીએ છીએ. આનું વર્ણન તો અમે સંક્ષિપ્તમાં કરીએ છીએ કારણ કે આગળ અમે ઘણું બધું કહેવું છે, આગળ ઘણા બધા વિષયોની ચર્ચા કરવી છે, એટલે આ વર્ણન તો અમે સંક્ષિપ્તમાં કરી રહ્યા છીએ. પાછા એમ લખે પોઈન્ટ ખ્યાલમાં લખે પાછો એટલો બધો વિસ્તાર. એટલે વિચાર કરો કે આચાર્ય દેવના જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા છે એનું સ્વરૂપ, એનું ચિંતન, એની ઉર્જતા, એની મહિમા, એની રૂચિ કેટલા હદ સુધી અંદરમાં એ ચાલતી હશે એની આપણને કલ્પના કે એની આપણને અનુમાન આપણને આ ટીકાઓના માધ્યમથી થાય. ચાલો અધિક ભૂમિકાને બાંધતા આપણે સૂત્ર પ્રારંભ કરીએ છીએ. શુદ્ધ જ્ઞાન સંબંધી સૂત્ર છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે કરવાની છે. શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? સૌથી પહેલા એની પરિભાષા એક એક પોઈન્ટ વાઇઝ લેશું. રામજી બાપુજીની ટીકા આપણા સ્વાધ્યાયનો આધાર રહ્યો છે અને જે આ પ્રેઝન્ટેશન બનાવવામાં આવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એ પણ રામજી બાપુજીની ટીકાના આધારે બનાવવામાં આવે. તમને બેથી ટીકા જ મળી જશે પણ એક અલગ રીતે તમને મળશે એટલે તમને જરાક વાંચવામાં મજા આવે ને સમજાય. હવે એમાં સૌથી પહેલા શુદ્ધ જ્ઞાનની પરિભાષા. શુદ્ધ જ્ઞાનની પરિભાષા લખતા આચાર્ય દેવ લખે છે કે મતિ જ્ઞાન પહેલા સમજો વાતને પરિભાષા છે. આ એક્ચ્યુઅલી મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ સંબંધી શું કીધું? મતિ જ્ઞાનથી જે પદાર્થને જાણ્યો એટલે મતિ જ્ઞાન દ્વારા જે પદાર્થ જ્ઞાનનો વિષય બન્યો. ઉદાહરણના માધ્યમથી વાત કરતો મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ સંબંધી વિશેષ એ પદાર્થ સંબંધી વિશેષ જાણવું કે એ પદાર્થના રિલેટેડ બીજા પદાર્થોનું જ્ઞાન થવું એનું નામ શુદ્ધ જ્ઞાન. એ પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન કે જે પદાર્થ મતિ જ્ઞાન દ્વારા જાણ્યો હતો. શું કીધું? સમજાયું? જે પદાર્થ મતિ જ્ઞાન દ્વારા જાણ્યો હતો એ પદાર્થ સંબંધી વિશેષ જ્ઞાન યા તો એ પદાર્થના રિલેટેડ બીજા પદાર્થ સંબંધી જ્ઞાન. બે વાત સમજાય? જલ્દી બે વાત સમજાય બોલો. જલ્દી આગળ વધો. શું કીધું? પહેલી વાત કે મતિ જ્ઞાન દ્વારા જેવી રીતના ઘટ નામનો પદાર્થ, ઉદાહરણથી સમજાવ, ઘટ નામનો પદાર્થ છે તો જે ઘટ નામનો ઘટ છે ઘટ તો આંખના માધ્યમથી ઘટને જોયો. સમજાય છે? તો એ ઘટને જે જોયો એ થયું મતિ જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિયના માર્ગ પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળા જ્ઞાનને મતિ જ્ઞાન કહેવાય. પરિભાષાની ભૂલતાને તો નહીં સમજ. પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થવાવાળા જ્ઞાનને મતિ જ્ઞાન છે. હવે મતિ જ્ઞાનથી આગળ પછી શુદ્ધ જ્ઞાનની વાત છે કારણ કે કનેક્ટેડ છે. આપણને બે જ્ઞાન છે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. અંદરમાં મતિ શુદ્ધ જ્ઞાન રૂપે આપણું જ્ઞાન પરણે છે. બરાબર? તો જે ઘટ પદાર્થ છે એને આપણે જાણ્યું આંખના માધ્યમથી, જાણ્યું છે જ્ઞાનથી અને આંખ નિમિત્ત છે. તો જે જ્ઞાન થયું ઘટનું, હવે ઘટનું જ્ઞાન થયું એ મતિ જ્ઞાન. પછી સમજાય છે? પછી આત્મા ઉપર ઘટિત કર. ઘટનું જ્ઞાન થયું એ મતિ જ્ઞાન. હવે ઘટ સંબંધ, હવે ઘટનું જે જ્ઞાન થયું ને ચક્રિંદ્રના માધ્યમથી એ મતિ જ્ઞાન. ત્યાં એ મતિ જ્ઞાન પૂરું થઈ ગયું. પછી સમજાય કે મતિ જ્ઞાનનો રોલ ત્યાં પૂરો થઈ ગયો. હવે હવે જે ઘટ સંબંધિત જે વિશેષ જે વિચાર ચાલે છે. સમજાય છે? આ ઘટ આવો છે, આટલા રૂપિયાનો છે, આમાં કામ આવશે, આવો છે, આવો લેવો છે, આવો નથી લેવો. સમજાય છે? તો જે પણ એ સંબંધી વિશેષ વિચારો ચાલ્યા, એ પદાર્થ સંબંધી વિશેષ વિચારો ચાલ્યા કે એ પદાર્થના કનેક્ટેડ બીજા પદાર્થો સંબંધી વિચારો કહેલા કે ના ના માટીનો નથી લેવો, તાંબાનો લઈએ, ના સ્ટીલનો લઈએ, ખ્યાલ આવે છે, સોનાનો લઈએ. સમજાય છે? તો જે એ સંબંધી વિશેષ જે જ્ઞાન થયું વિચાર પૂર્વક એ બધું જ્ઞાન કેવા જશે? તો કે બધું જ જ્ઞાન જશે શુદ્ધ જ્ઞાન. એને કહેવાય શુદ્ધ જ્ઞાન. પછી સમજાય છે? આપણે ફૂડ લેવલ પર પકડી નહીં શકીએ કે મતિ જ્ઞાન ચાલે છે કે શુદ્ધ જ્ઞાન ચાલે. પછી સમજાય છે? પણ મતિ જ્ઞાન ચાલ્યા પછી શુદ્ધ જ્ઞાન વધારે સમય સુધી ચાલે છે કારણ કે એ સંબંધી વિચારો ચાલે છે ને. બરાબર છે? તો એ શુદ્ધ જ્ઞાન ચાલે છે એટલે કે એ સંબંધી વિચારો ચાલે છે એ શુદ્ધ જ્ઞાન. આ થઈ પરિભાષા. બરાબર? આ એક પોઈન્ટ હોય. હવે બે ત્રણ નાના પોઈન્ટ લઈને પછી મૂળ એક બે જે વિષય ઉપર ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે કરીએ. બે ત્રણ નાના પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ તો કે મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન થાય પહેલો પોઈન્ટ. એટલે આચાર્ય દેવે રામજી બાપુજી ટીકા લખતા બહુ જ સરસ એમાં વર્ણન લખ્યું કે મતિ જ્ઞાન નિમિત્ત છે અને શુદ્ધ જ્ઞાન નૈમિત્તિક છે. એટલે મતિજ્ઞાન અને શુદ્ધ જ્ઞાનમાં અંદર કારણ કાર્ય પ્રણાલી સિદ્ધિ કરી. કઈ બે પર્યાયની વચ્ચે? તો કે મતિજ્ઞાન કારણ અને શુદ્ધ જ્ઞાન કાર્ય. આ બીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ કયો કીધો? જો આ બધો વિષય આપણે ભણી લો, ઘણી ઘણી આ બધા વિષય આવવાના નથી. જેમ જેમ આગળ અધ્યાય ચાલશે ને એમ એમ બધા વિષયો બદલાતા જશે. હવે બીજા અધ્યાયમાં તો પાંચ ભાવની ચર્ચા આવશે, પછી ત્રણ લોભની ચર્ચા આવશે, પછી કેટલી કેટલી ચર્ચા આવશે. કારણ કે તત્વાસૂત્રમાં કોઈ એવો વિષય જીનાગમનો નથી કે ન એવો હોય. એટલે વિષયો ઘણા બધા પ્રમેયો આવવાના, ઘણા બધા નવા નવા વિષયો આવવાના. તો જે ભણી રહ્યા છે ખરેલી ભણ્યો, ભૂલતા નહીં, થોડું સમજવાની કોશિશ કરજો, સમજીને ભણજો તો યાદ રહે. તો પહેલો પોઈન્ટ શું કીધો? પહેલો પોઈન્ટ શું કીધો? મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન થાય. બીજો પોઈન્ટ શું કીધો? કે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વચ્ચે કયા સંબંધની સિદ્ધિ કરી? તો કે કારણ કાર્યની. કારણ કાર્ય બરાબર, એટલે મતિ જ્ઞાન કારણ અને શુદ્ધ જ્ઞાન કાર્ય. અને મતિ જ્ઞાન થયું પછી એ સંબંધની શુદ્ધ જ્ઞાન છે. જે મતિ જ્ઞાન, જે વિષય મતિ જ્ઞાનમાં ગયેલો એ વિષય સંબંધિત શુદ્ધ જ્ઞાન થાય. એવું ના બને કે મતિ જ્ઞાન કઈક વિષય નો બન્યો અને શુદ્ધ જ્ઞાન કોઈ બીજા વિષય નો બન્યો, એમ ના બને. હા, એનાથી કનેક્ટેડ વિષય હોય પણ કઈક એકદમ ઇરરેલેવન્ટ વિષય આવી જાય એવું ના બને. બરાબર, તો મતિ જ્ઞાન કારણ અને શુદ્ધ જ્ઞાન કારણ. થોડું થિયરી છે મને ખબર છે પણ સમજો. બરાબર, હવે ત્રીજો પોઈન્ટ, મતિ જ્ઞાન નો વ્યય અને શુદ્ધ જ્ઞાન નો ઉત્પાદન. સરળ છે વિષય. મતિ જ્ઞાન નો શું થયો? તો કે મતિ જ્ઞાન નો વ્યય અને શુદ્ધ જ્ઞાન નો શું થયો? તો કે શુદ્ધ જ્ઞાન નો ઉત્પાદ. બરાબર છે, ખ્યાલ આવે છે. હવે શું કે છે આગળ, આગળનો હવે પોઈન્ટ લઉં છું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમને આમાં પણ આવશે. સૌથી પહેલા તો આ સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલે છે એટલે એ રીતે સમજો. પછી કુમતિ કુશ્રુત આદિની ચર્ચા 31 અને 32 નંબરના સૂત્રમાં આવશે. 31-32 નંબરના સૂત્રમાં કુમતિ કુશ્રુતની ચર્ચા આવશે. આ સમ્યક રૂપે આ વાતને લેજો. બરાબર, હવે જો આનાથી આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલો જે ઇમ્પોર્ટન્ટ વિષય છે કરી નાખે, પછી નાના નાના વિષય લઈએ. ઇમ્પોર્ટન્ટ વિષય છે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વચ્ચે અંતર, જે 423 નંબરની સાઈડ પર છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વિશે અંતર શું છે? બરાબર, પછી થોડું અભ્યાસમ પણ આપણે આમાંથી લેશો. સૌથી પહેલા જો બહિરંગ ને ત્રણ કોલમ છે ને, વિષય મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દેખાય છે. બરાબર, તો સૌથી પહેલા છે બહિરંગ નિમિત્ત. હવે સાંભળજો, તો કે મતિ જ્ઞાન નું બહિરંગ નિમિત્ત શું છે અને શુદ્ધ જ્ઞાન નું બહિરંગ નિમિત્ત શું છે? એક એક પોઈન્ટ બહુ સરસ છે. જો બહિરંગ નિમિત્ત છે ઇન્દ્રિય અને મન. મતિ જ્ઞાન નું બહિરંગ નિમિત્ત શું છે? તો કે ઇન્દ્રિય અને મન. ઇન્દ્રિય અને મન ના નિમિત્ત થી જે પણ જ્ઞાન થાય છે બધું શું છે? તો કે મતિ જ્ઞાન છે. બરાબર છે, તે મતિ જ્ઞાન છે. ગીતા ભગવાન ના દર્શન કર્યા તો ના નિમિત્તથી ભગવાન ને જોડ્યા તો એ મતિ જ્ઞાન છે. પછી એ સંબંધી જે વિચાર ચાલ્યા, સમજાય છે, એ સંબંધી જે વિચારો ચાલ્યા એ બધા વિચારો જશે સૂક્ષ્મ વિચારો એટલે ઊંડા વિચારો, સમજાય છે, એ બધા વિચારો જશે શુદ્ધ જ્ઞાન. બરાબર, તો તેમાં શું નિમિત્ત છે? મન અને ઇન્દ્રિય નિમિત્ત છે મતિ જ્ઞાનમાં. અને જો શુદ્ધ જ્ઞાનમાં ખાલી મન નિમિત્ત છે. શુદ્ધ જ્ઞાનમાં ઇન્દ્રિયનું કાર્ય નથી, કોઈ પ્રકારનું ઇન્દ્રિયનું કાર્ય નથી. શુદ્ધ જ્ઞાન એટલે મન દ્વારા થતું જ્ઞાન, એને કહેવાય શુદ્ધ જ્ઞાન. હવે ઇમ્પોર્ટન્ટ રોલ મોક્ષ માર્ગમાં સમજાય છે શું છે? તો કે મનનો, મનનો છે ને. કારણ કે આજે વિષય સાંભળો, ઘણું બધું સાંભળી લઈએ છે, ઘણું બધું સંભળાવી લઈએ છે, ઘણું બધું વાંચી લઈએ છે, ઘણું બધું લખી લઈએ છે, પરંતુ એના ઉપર વિચાર ચાલશે, જે વાત આવી એના ઉપર વિચાર ચાલશે તો આગળ જઈને નિર્ણય દ્રઢ થશે, અને નિર્ણય દ્રઢ થશે તો નિશંક આવશે અને આગળ જઈને અનુભવ થશે. તો મનનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અનુભવ પહેલાની વાત કરું છું, અનુભવ થતા મન પામે વિશ્રામ. અને કીધું કર વિચાર તો દેવ સૂત્ર, કર વિચાર તો પામ અને મન પામે વિશ્રામ. તો મનનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનો વિચાર કરવો જોઈએ. કારણ કે આપણે મન દ્વારા જે વિચારની તામત મળી છે, વિચાર કરવાની જે શક્તિ મળી છે, ન જાણે એ શક્તિમાં એટલે કે એ વિચારોમાં કયા કયા વિચારો ચાલતા હોય છે એ તો એ જીવન જાણે ને કેવડી જાણે. પોઈન્ટ સમજાય છે કે કયા કયા પ્રકારના વિચાર અપ્રયોજનભૂત વિચારો ચાલતા હોય છે જેની સાથે જીવને ખરેખર કોઈ સંબંધ કોઈ લેવા દેવા નથી. અને એ વિચાર પ્રમાણે કોઈ જે કાર્યનો વિચાર કરી રહ્યો છે એ વિચાર પ્રમાણે એ કોઈ કાર્ય થવાના બને. તો જે કાર્ય થઈ શકવાનું છે અને જે કાર્ય કરવામાં તું સમર્થ છે એના વિચાર કર. તું તત્વ નિર્ણય કરી શકવામાં સમર્થ છે, તું તત્વનો અનુભવ કરી શકવામાં સમર્થ છે, તો તું તત્વનો વિચાર કર. દેખો તત્વ વિચાર કી મહિમા, કેટલી બધી વાર ટોટલમાંથી સાબેલ હશે. અને એક વાક્ય બહુ સુંદર મોક્ષમાં પ્રકાશનું અત્યંત સુંદર વાક્ય છે, બહુ જ મને ગમે છે. અવસર તો જા રહા હૈ. શું છે વાક્ય? અવસર તો જા રહા હૈ, એટલે આમાં ઘણું બધું સમજી લેવાનું. અવસર તો જા રહા હૈ એટલે મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે. આ ઉદય ખતમ થઈ રહ્યા છે, ખ્યાલ આવે છે? અને ખબર નહીં ક્યારે આંખ નીચે આવી જશે ને ક્યાં ચાલ્યો જશે. અવસર તો જા રહા હૈ. હવે તારે આ અવસર મળ્યો છે એમાં તારે તત્વના વિચાર કરીને, તત્વનો નિર્ણય કરીને, તત્વનો અનુભવ કરવો છે કે પછી મિથ્યા વિચારો દ્વારા નવીન કર્મના બંધ કરીને તારે ચાર ગતિમાં રખડવા ચાલ્યા જવું છે એનો નિર્ણય તું કર. વિચાર વિચાર મનના નિમિત્તથી થવાવાળા વિચારની દુર્લભતા સમજો. કારણ કે અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો પાસે તો આવા વિચાર કરવાની, તત્વ નિર્ણય કરવાની, તત્વના વિચારો કરવાની સામર્થ્ય જ નથી. પોઈન્ટ સમજાય છે? ચલો આટલું બધું ડિટેલ લેશું તો પૂરો નહીં થાય છે. હવે શું થયું? તો કે પહેલો પોઈન્ટ આવ્યો બહિરંગી, બીજો પોઈન્ટ જેવો શું છે? બીજો પોઈન્ટ કે છે કે જે મતિ જ્ઞાન થાય છે ને, હવે એમાં અંતરંગ નિમિત્ત શું છે? તો કે કર્મની વાત લીધી છે. કર્મની વાત શું લીધી? તો કે મતિ જ્ઞાનાવરણીય પ્લસ વીર્ય અંતરાય કર્મનો ક્ષયોગ છે. બરાબર, જે જ્ઞાનાવરણીય કર્મ છે ને, હવે આના ડિટેલમાં બહુ બધું છે, ઘણી બધી વાતો સમજવાની છે. જ્ઞાનાવરણીય કર્મ છે, એ જ્ઞાનાવરણીય કર્મમાં કેટલી અવસ્થા પોસિબલ છે? તો કે જ્ઞાનાવરણીય કર્મમાં ક્ષયોક્ષમની અવસ્થા, ઉદયની અવસ્થા અને ક્ષયની અવસ્થા પોસિબલ. કર્મ, કર્મની વાત કરું તો કર્મમાં ક્ષયોક્ષમ, ઉદય અને ક્ષય, જ્ઞાનાવરણીય કર્મનો ઉપક્ષમ ન થાય. આટલું સમજાયું? અરે બોલો, બરાબર, ઉપક્ષમ ન થાય ત્યારે પણ. તો ક્ષયોક્ષમ છે જેટલો, જ્ઞાનાવરણીય કર્મનો જેટલી માત્રામાં ક્ષયોક્ષમ છે એટલી માત્રામાં જ્ઞાનનો ઘાળ છે. જ્ઞાનાવરણીયનો જેટલી માત્રામાં ઉદય છે એટલી માત્રામાં જ્ઞાન અવરાયેલું છે. બરાબર છે? અને ક્ષય થઈ જાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એ કેવળ જ્ઞાનમાં વાત કરે તો ક્ષયોક્ષમ એટલે ઉઘાડ. બરાબર, તો શું છે? તો કે જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આપણને ઉગાર રૂપે પ્રગટ થયું છે, ઉપલબ્ધ થયું છે, લબ્ધ અને ઉપયોગ રૂપે જે મતિ શ્રુત જ્ઞાનનો ઉગાર પ્રાપ્ત થયો છે એમાં અંતરંગ નિમિત્ત કોણ છે? તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ અને એની સાથે લીધો વીર્ય અંતરાય કર્મનો ક્ષયોક્ષમ. કેમ વીર્ય અંતરાય લીધો? વીર્ય અંતરાય કર્મનો ક્ષયોક્ષમ લીધો કારણ કે વીર્ય અંતરાય કર્મનો જેટલો ક્ષયોક્ષમ હોય એટલી જ માત્રામાં મતિ જ્ઞાનનો પણ ક્ષયોક્ષમ. ઇટ ગોઝ પેરેલલ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ કર્મના ક્ષયોક્ષમની માત્રા પેરેલલ સરખી હોય, ઉદયની માત્રા સરખી હોય. અને વીર્ય અંતરાય લીધો કેમ? કેમ? કારણ કે જે પણ જાણવું થાય છે, જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ મતિ રૂપે કે શ્રુત રૂપે કે અવધિ મન પર્યાય કેવલ કોઈ પણ એ પર્યાયને ઉત્પન્ન થવામાં ને જાણવામાં શું જોઈએ? તો કે બળ જોઈએ. પોઈન્ટ કરના કે બળ વગર એટલે કે વીર્ય વગર એટલે કે પુરુષાર્થ વગર કોઈ પર્યાય નહીં થાય. એટલે માટે વીર્ય અંતરાય કર્મનો ક્ષયોક્ષમ લીધો. પુરુષાર્થ વગર કોઈ પર્યાય નહીં થાય. તું મિથ્યા જાણે છે, સમજણ જાણે છે, એ રિસ્પેક્ટ છે. સાચું જાણે, ખોટું જાણે, વધારે ઓછું જાણે, ઇરિસ્પેક્ટિવ, પણ જાણવાની નહીં, કોઈ પણ પર્યાય થાય એ પુરુષાર્થ. પાંચ સમયમાં પુરુષાર્થ છે કે નહીં? પુરુષાર્થ છે કે નહીં? તો પુરુષાર્થ કયા ગુણની પર્યાય છે? વીર્ય. અને વીર્ય ગુણની પર્યાયમાં ક્ષયોક્ષમ પ્રગટ થાય એમાં કયો કર્મ નિમિત્ત છે? તો કે વીર્ય અંતરાય કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત. થોડું અઘરું પડતું હોય, ના સમજાય તો કાંઈ વાત, પણ સરળ છે વાત. તો કે કોઈ પણ કાર્ય કરવા માટે બળ જોઈએ. મિથ્યા કે સમ્ય, દુર્જય કહે છે ને કે રખડવા માટે પણ તું સમર્થ છે અને તરવા માટે પણ તું સમર્થ છે. સમર્થ એટલે કે સામર્થ ક્યાંથી આવ્યું? તો કે વીર્ય અંતરાય કર્મનો ક્ષયોક્ષમ એ સામર્થ આપે છે. હવે એ જે વીર્ય એટલે જે પુરુષાર્થનો જે ઉઘાડ એટલે કે ક્ષયોક્ષમ પ્રાપ્ત થયો એને ક્યાં લગાડીએ છે? એના ઉપર. અને ક્યાં લાગશે? તો કે જ્ઞાન, જ્ઞાન જ્યાં લાગે છે ને જ્ઞાન, તો ત્યાં પુરુષાર્થ પણ. સમજાય છે? મિથ્યા જ્ઞાન તો પુરુષાર્થ પણ મિથ્યા, સમ્ય જ્ઞાન તો પુરુષાર્થ પણ સમ્ય. પુરુષાર્થ નું કામ ખાલી બળ આપવું છે. ન સમજાયું? સમજાયું? પુરુષાર્થ નું કામ બળ આપવું છે. નિર્ણય કરે છે જ્ઞાન,
બરાબર, તો એ વાત આવી. ત્રીજો જો જ્ઞાન કા પ્રસાર. હવે જો મતિ જ્ઞાન થાય છે શ્રમિક ઔષધ ક્રિયા અવાજ ધારણ. મતિ જ્ઞાન થાય છે, બહુ સરસ આ તફાવત છે. મતિ જ્ઞાન થાય છે શ્રમિક, અને શ્રુત જ્ઞાન માં ક્રમ નથી. શ્રુત જ્ઞાન માં મુખ્ય ગૌણ ની વ્યવસ્થા. શું થાય છે કે શ્રુત જ્ઞાન માં મુખ્ય ગૌણ ની વ્યવસ્થા. શ્રુત જ્ઞાન મુખ્ય ગૌણ ની વ્યવસ્થા પૂર્વક જાણે. કારણ કે કેમ મુખ્ય ગૌણ ની વ્યવસ્થા કેમ? કારણ કે શ્રુત જ્ઞાન માં ચિંતન થાય, વિચાર થાય. હવે વિચાર ચાલ્યા તો એની સાથે, એ વિચારની સાથે સાથે નિર્ણય ચાલે છે કે એ વિચારમાં કોને મુખ્ય કરવું અને કોને ગૌણ કરવું. એ શુદ્ધ જ્ઞાનમાં તો મતિ જ્ઞાન થશે ક્રમિક, અને શુદ્ધ જ્ઞાન થશે મુખ્ય ગૌણ ફૂલ. આટલું સમજાયું બરાબર છે? ખ્યાલ આવે છે? અને તમે બહાર જાઓ અને ચપ્પલ જુઓ તો ચપ્પલ તમારા જ્ઞાન નો વિષય બન્યો એ મતિ જ્ઞાન. પણ હવે મારા કયા છે, ક્યાં વિચારતા, ક્યાં હતા, તમને એક અહીંયા છે તો એક અહીંયા છે, કઈ ખ્યાલમાં છે, બીજાના જો તો એ પણ મારા જેવા જ છે. જે પણ તમારા વિચારો ચાલે ને એ સંબંધી, અને મુખ્ય ગૌણ થાય ને, પછી મુખ્ય કોને કરે ને ગૌણ કોને કરે, સમજી ગયા ને? તો એ બધું જે પ્રોસેસ ચાલે છે એ આખી ફાઇલ જે મટી ગયા ને, આ ફાઇલ ટ્રાન્સફર ની વાત છે. બસ એક ટેબલ પછી બીજા ટેબલ પર ફાઇલ ટ્રાન્સફર થાય છે. મટી ગયા ને ફાઇલ કોને આપી? શુદ્ધ જ્ઞાન. એ શુદ્ધ જ્ઞાન પ્રોસેસ ચાલુ કરે. બધી વ્યવસ્થિત વ્યવસ્થા કરાવે કોણ કરે છે? તો કે સ્વયંસિદ્ધ વ્યવસ્થા છે. જો આગળ ભેદ પ્રભેદ, મતિ જ્ઞાન કોઈ પણ પ્રકારના ભેદ પ્રભેદ ને ન જાણે. જેટલા પણ ભેદ પ્રભેદ નું જ્ઞાન થાય છે, ગુણસ્થાન એમાં એક ગુણસ્થાન, એના પાછા ભેદ, એના પાછા ભેદ, એના પાછા ભેદ, તો જે પણ ભેદ પ્રભેદ કર્મ, તો એના મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ, આ તે, જે પણ ભેદ પ્રભેદ, એ બધા ભેદ પ્રભેદ નું જ્ઞાન શેમાં થશે? તો કે શુદ્ધ જ્ઞાન માં. મતિ જ્ઞાન કોઈ પણ પ્રકારના ભેદ પ્રભેદ ને નહીં. જો થોડો વિષય ગમ છે, થિયરી છે, પણ સમજ બીજા અધ્યાયથી વિષય બધા બહુ સરસ આવે. આપણ સરસ જ છે, આમાં કોઈ સરસ નથી એવી વાત નથી, પણ થોડુંક થિયરી રાખવું હોય. ચલો આગળ. હવે કે છે વિશુદ્ધતા, કે શુદ્ધ જ્ઞાન છે કમ. મતિ જ્ઞાનમાં વિશુદ્ધતા શુદ્ધ જ્ઞાન થી ઓછી છે, અને શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન કરતા વધારે વિશુદ્ધ છે. કેમ? કારણ કે આખો અગેન એન્ડ અગેન એક જ વાત ઉપર વજન આપીએ છીએ, આચાર્ય દેવ આપે છે વિચાર પર. કે તું જેટલો તત્વનો, સાત તત્વનો તું જેટલો પણ વિચાર કરશે ને, એ વિચાર દ્વારા તારી દ્રઢતા હોય, એ વિચાર દ્વારા તારી દ્રઢતા હોય. જો એક વાત આચાર્ય દેવ બહુ સરસ કહે છે, ખાલી જીવવાની વાંચવાથી કામ નહીં થાય. ખાલી જીવવાની વાંચવાથી કામ નહીં થાય. જીવવાનીમાં જે લખ્યું છે એને તમારે પ્રેક્ટિકલ, તમારે તમારે પ્રેક્ટિકલ વિશ્વમાં, દ્રવ્યમાં તમારે પ્રેક્ટિકલ જ્ઞાનીઓના જીવન વાંચવા પડશે તો કામ થશે. તમને ખ્યાલ આવે છે શું કે જ્ઞાનીઓને જીવન વાંચવા પડશે. જે પણ પરદ્રવ્યનું પરિણમન થઈ રહ્યું છે એને તમારે પ્રેક્ટિકલ રીડ કરવું પડશે. તમારે પ્રેક્ટિકલી જે વાંચ્યું છે એને તમારે એ પરિણમનમાં અપ્લાય કરવું પડશે. તમારે ભેદ જ્ઞાન નો અભ્યાસ પ્રેક્ટિકલ કરવો પડે. બોલો, ધર્મ ક્યાં થાય, ક્યારે થાય અને કેમ થાય, એ વિષય આજે સોલ સાયન્સ નો છે. એ તમને ખાલી કહી દઉં છું, ખ્યાલ આવે છે? પોઈન્ટ કહી દઉં છું, કારણ ઘણા બધા નહીં હોય ને. ક્યાં કરવો, ક્યારે કરવો અને કેમ કરવો, મને સમજાય છે? ધર્મ ક્યાં કરવો, ક્યારે કરવો અને કેમ કરવો, એના પર વિચાર કરો. ક્યાં કરવો તો કે મંદિરમાં કરવો, ક્યારે કરવો તો કે બુઢાપા, ત્યાં બુઢાપામાં ધર્મ, અને કેમ કરવો તો કે પ્રતિકૂળતા હોય તો ભગવાન નું નામ તો લેવું જ. ત્રણેય વસ્તુ સમજે કે મિથ્યાત્વ સિદ્ધ કરવાની છે. આ ત્રણેય બહુ મોટો મિથ્યાત્વ નો ભાવ અંદરમાં પડ્યો. તને ક્યાં કરવો, ક્યારે કરવો અને કેમ કરવો એની ખબર નથી તો તને ક્યારે પણ ધર્મ ની પ્રાપ્તિ નહીં. બહુ સુંદર વિષય છે. ચલો જો તો આગળ કે છે કે વિશુદ્ધતાની વાત થઈ, ઓહાપો ઓહાપો શુદ્ધ જ્ઞાન છે કમ. એટલે મતિ જ્ઞાનમાં ઓહાપો કમ ચાલે, અને શુદ્ધ જ્ઞાનમાં ઓહાપો બહુ ચાલે. ઓહાપો સમજાય છે? જિજ્ઞાસા, ગઢમથર કહીએ ને, ગઢમથર. હવે બાહ્ય બધા સંયોગોની ગઢમથર તો બહુ ચાલતી હોય, ઓલાય બોલાયા, ઓલાય ન બોલાયા, ને આ પ્રસંગ થયો, નાનો થયો, ના લીધું, ના નો લીધું, ના વ્યવહાર ને તે વ્યવહાર, ને આમ કર્યું તેમ નો કર્યું, ના આવ્યા ને તે નો આવ્યા, ઓલા નો આવ્યા, અને આની સાથે નહીં બનતું, એને આમ થયું, એ બધા ઓહાપોમાં નહીં પડતા. આખું જીવન પૂરું થઈ જશે. અહીંયા કહે છે કે તું સમ્યક ઓહાપો કર, એટલે કે તું સમ્યક ચિંતનમાં લાભ. જો ખરેખર ઔષધ, ઔષધ તો જા રહા હે, વાક્ય યાદ રહેશે હેમુબેન? અવસર તો જા રહા હે, કેટલી વાર આવશે આ યાદ, આ વાક્ય? અવસર તો જા રહા, જઈ રહ્યો છે. ખ્યાલ આવે ને, કામ કરી લો, નિર્ણય કરી લો, નિશંકતા અંદર માં પ્રગટ કરી લો, નિર્ભય થઈ જાઓ. કારણ કે અવસર તો જાય, આવો અવસર પાછો નહીં મળે, આવો અવસર પાછો નહીં મળે, ખરેખર નહીં મળે. કાર્ય કરવા માટેનો જે અવસર મળ્યો છે, સહયોગ મળ્યા છે, ગુરુદેવ મળ્યા છે, શાસ્ત્રો મળ્યા છે, આચાર્ય પરંપરા મળી છે, આવી વાત ચોખ્ખી આપણી સામે આવી છે, આવો અવસર નહીં. કોઈ સમજાય છે? એક કળા શીખવાની છે, એક કળા શીખવાની છે. બે દિવસ પહેલા સ્વાધ્યાયમાં કીધું તું કે ઘણા એમ કહેતા હોય કે જગત ને સામે, જગત થી આંખ બંધ કરી દો. શું કહેતા હોય? શું કહેતા હોય? જગત ની સામે નહીં જો, જગત થી આંખ બંધ કરી, જગત થી આંખ બંધ કરી દો અને ભગવાન આત્માને ખુલ્લી આંખે જુઓ. હું ઉલટું કહું છું, ના સમજાયું? ભાઈ ભાઈ, જગત ને આંખ ખોલીને જુઓ અને ભગવાન આત્માને આંખ બંધ કરીને જુઓ. અરે જો ને, જગત ને જોવામાં શું વાંધો છે? પણ જગત ને જોવે છે, પરંતુ અન્યથા જોવે છે, એ પ્રોબ્લેમ. કેવી રીતના જોવે છે? અન્યથા જોવે. જેમ જોવાનું કીધું તેમ નથી જોતો, સ્વતંત્ર નથી જોતો, એક એક દ્રવ્ય ને ભિન્ન નથી જોતો, એક એક દ્રવ્ય નું કાર્ય પોતાના પોતાથી થાય છે એમ નથી જોતો, હું એ દ્રવ્ય નો કરતા છું એમ નથી જોતો, હું એ દ્રવ્ય નો કરતા નથી એમ નથી જોતો. શું એમ જોવે? આ અન્યતા જોવું એ પાપ છે. જોવામાં કોઈ વાંધો નથી. એક એક પોઈન્ટ સમજો. કઈ આ ગઢ મથળ સમજે? જગત ને જોતા ગઢ મથળે ઉવાકો. આ કાર્ય થયું, સ્વતંત્ર થયું, નિમિત્તમાં હતું, ઉપાદાનમાં ઉપાદાન થી કાર્ય થયું, નિમિત્ત ક્યારે હાજર હતું, નિમિત્તે કઈ કર્યું નથી, સ્વતંત્રતા જો, થવાનું હતું ત્યારે થયું, નિમિત્ત તો હાજર હતું તો પણ ન થયું, થવાનું હતું ત્યારે થયું, ક્યારે થયું ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવ્યો. આ પ્રકારે આપણી ગઢ મથળ અંદર માં ચાલવી જોઈએ. અને જે પણ સિદ્ધાંત, જે પણ પ્રિન્સિપલ છે જૈન ધર્મ માં, એ પ્રિન્સિપલ એટલા બધા ક્લિયર થઈ જવા જોઈએ કે એનું જે એપ્લિકેશન છે, એ એપ્લિકેશન આપણા અંદર માં નિરંતર ચાલતું રહે. એ કળા શીખવાની છે, બરાબર? બીજો લાસ્ટ પોઈન્ટ શું કીધું? અનુભવ. આ કેમ છે? મતિ પૂર્વક શ્રુત જ્ઞાન માં, અને મતિ પૂર્વક શ્રુત જ્ઞાન માં આત્મા નો અનુભવ ક્યારે થાય છે? તેમાં થાય છે તો મતિ પૂર્વક શ્રુત જ્ઞાન માં આત્મા નો અનુભવ થાય. સમજાય છે? વિચાર ચાલે છે, પછી એ પણ ધીરે ધીરે મન પડતા પડતા જે આખો સ્વભાવ કે અભેદ એ ઉર્ધ્વ થઈ જાય, વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. તો આ એક બહુ સરસ ડિફરન્સ છે બે ની વચ્ચે, એ ખ્યાલમાં લેજો. હવે ચલો આપણે જે નાના નાના ટોપિક છે એના ઉપર આવી જઈએ. એને નીચેની સ્લાઇડ છે જો, 424, એમાં છે ત્રણ પ્રકારથી શું છે, શુદ્ધ જ્ઞાન ના ભેદો છે. જો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, એના પછી ભાવ શુદ્ધ જ્ઞાન, દ્રવ્ય શુદ્ધ જ્ઞાન અને સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ. તો આપણે એક એક ની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે અક્ષરાત્મક અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન ની વાત કરીએ. થિયરી છે પરંતુ સમજવાના ભેદ સમજવા જેવા છે. પહેલા આપણે ચાર્ટ બનાવશું. ભેદ ચાલુ થઈ ગયા. પહેલા શું થઈ વાત? શુદ્ધ જ્ઞાન ની પરિભાષા થઈ, થોડીક એની સામાન્ય જાણકારી આવી હતી. એના પછી મતિ શુદ્ધ જ્ઞાન વચ્ચે અંતર થયું અને હવે આપણે શું કરી રહ્યા છે? એના ભેદ પ્રભેદ શીખી રહ્યા. તો પહેલો ભેદ કોનો? શુદ્ધ જ્ઞાન. કયો ભેદ છે? અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. હવે જરા સાંભળજો ભાવથી. પહેલા એને આપણે ઓલું કરીએ. જો અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કોને કહેવાય અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કોને કહેવાય, જો એની વાત છે. પહેલા આપણે થોડુંક એને સમજીએ એટલે ખ્યાલ આવે. જો શું કે છે, અનક્ષરાત્મક સમજો. પહેલા અક્ષરાત્મક ઈઝી છે એટલે એ સમજો. અક્ષરાત્મક એટલે કે જે બહુ સરળ છે. અક્ષર, વાણી અને ઉપદેશ, સમજાય છે? એ છે શું છે? એ છે વાચક. અને એ વાચકના માધ્યમથી કોનું જ્ઞાન થયું? વાચ્ય. અક્ષરાત્મક એટલે અક્ષરોના માધ્યમથી, વાણીના માધ્યમથી, ગ્રંથોના માધ્યમથી, ઉપદેશના માધ્યમથી, બોધના માધ્યમથી જે પણ જ્ઞાન થાય એને શું કહેવાય? અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહેવાય. સરળ છે કે નહીં? ગુરુદેવની વાણી સાંભળી અને આપણને ભગવાન આત્મા સંબંધીનું જે જ્ઞાન થયું કે હું ખરેખર ભગવાન આત્મા છું, હું રાગથી ભિન્ન છું, હું ઉદયોથી ભિન્ન છું, હું પર્યાયથી પાર છું, એ જે આપણને જ્ઞાન થયું એમાં નિમિત્ત કોણ બન્યું? અક્ષર. અક્ષર એટલે સમજી ગયા? અક્ષર એટલે વાણી, અક્ષર એટલે ઉપદેશ, અક્ષર એટલે શાસ્ત્ર, ગ્રંથ, બોધ, ચર્ચા, સમજાય છે, જે પણ છે એને કહેવાય અક્ષર. તો અક્ષર ના માધ્યમ થી જે પણ જ્ઞાન થાય છે એને શું કહેવાય? તો કે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. ગુરુદેવ ના પ્રવચનો સાંભળીએ તો ત્યારે કયું જ્ઞાન થઈ રહ્યું છે? સરળ છે ને, ત્યારે કયું જ્ઞાન થઈ રહ્યું છે? તો કે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન થઈ રહ્યું છે. કારણ કે એ શુદ્ધ જ્ઞાન નો કોણ નિમિત્ત છે? તો કે વાણી નિમિત્ત છે, અક્ષર નિમિત્ત છે, ભાષા નિમિત્ત. એટલે માટે દેશના લબ્ધિ એ સમ્યક દર્શનમાં કારણ છે. દેશના લબ્ધિ છે ને, ગુરુની દેશના, સાક્ષાત જ્ઞાનીની દેશ. હવે આમાં એક પોઈન્ટ સમજો, આપણે વાણી તો સાંભળી લઈએ છીએ, બરાબર, વાણી સાંભળી લઈએ છીએ, એટલે ખરેખર એ અક્ષર અને આપણા જ્ઞાન વચ્ચે કયો સંબંધ કીધો? વાચક વાચ્ય. જે વાક્યનું વર્ણન થઈ રહ્યું છે એ પદાર્થ, એ વાક્ય. અને વાક્ય એટલે કે વાણી, કે જેના માધ્યમથી એ વાણી દ્વારા પદાર્થનું વર્ણન કરે. છ દ્રવ્યનું, સાત તત્વનું, જીવનું, પદાર્થનું, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુનું, દ્રષ્ટિના વિષયનું, પ્રમાણના વિષયનું, નિમિત્ત ઉપાદાનનું, જે પણ બધું જ્ઞાન આપણને મળ્યું એ અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. પણ હવે આમાં મિસિંગ શું છે? મિસિંગ શું છે બોલો? એ સાંભળી તો લીધું, કોઈ સમજાય છે? વાચક દ્વારા વાક્ય આપણા જ્ઞાનમાં તો આવ્યું, પરંતુ એ વાક્ય જે આવ્યું એની આપણને અંદરમાં પ્રતીતિ અને શ્રદ્ધા નથી. એટલે વાણી ઉપર નિમિત્તનો આરોપ નથી આવતો, સમ્યક નિમિત્તનો આરોપ નથી આવતો. અહીંયા વાચક એટલે કે વાણી દ્વારા અહીંયા વર્ણન થયું, અને વર્ણન થતા એ વાક્ય પદાર્થનું જ્ઞાન થતા, હવે એ વાક્ય પદાર્થ હું છું એવું જ્ઞાન થતા શું થશે? શું થશે? તો કાર્યની સિદ્ધિ થશે. આ હું છું એ જ્ઞાન નથી થતું. આજે વાત ચાલી રહી છે મારી ચાલી રહી છે, આજે ભગવાન આત્માનું વર્ણન થઈ રહ્યું છે એવો હું છું, આ અનંત શક્તિશાળી ગુણાત્મક પદાર્થ હું છું, એ હું છું પર વચન નથી આવતું. આજે શું આજે શું સાંભળ્યું? આજે શું સાંભળ્યું ગુરુદેવના પ્રવચનમાં? તો કે સમય સારજી નિદ્રા અધિકારની આગાથા. શું થયું બોલો? ખ્યાલ આવે? સમયસાર વાંચ્યું, નિર્જરાધિકાર વાંચ્યું, ગાથા વાંચી, એમાં જે વિષય આવ્યો એ વાંચ્યું. પરંતુ ઠીક છે, વ્યવહારમાં કહેવામાં આવે, પરંતુ જો કે એ વિષયમાં જે આવ્યું એ ખરેખર મારું સ્વરૂપ હતું અને એવું હું છું એવું જોર અને એવું બળ નહીં આવે તો ખરેખર એ અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાનની સફળતા નહીં કહેવાય. સમજાય છે કે બોર થાવશે? થોડુંક એવું લાગે છે મને, પણ ઠીક છે, વિષય આવ્યો છે તો ભણવો તો પડશે. અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન સમજાયું? હવે આવી ભગવાનની વાણી, હવે હું એમ પૂછું ઓમ ધ્વનિ એ શું છે? તો કે ઓમ ધ્વનિ અક્ષરાત્મક નથી, ઓમ ધ્વનિ એ અનક્ષરાત્મક. કારણ કે ઓમ શબ્દ એમાં કોઈ શબ્દ નથી, ખાલી ઓમ દ્વારા. તો એ પણ ચલો અનક્ષરાત્મક જ્ઞાન થયું, અક્ષરાત્મક જ્ઞાન થયું. જે પણ જ્ઞાન થયું એ જ્ઞાનમાં જે વાક્ય પદાર્થ આવ્યો એ વાક્ય પદાર્થમાં આપણું અહમ ન થયું તો એ વાણી સફળ ન થઈ. એટલે તો કીધું કેવડી આગળ રહી ગયો. અને આપણે સંસ્કૃત એમાં કહીએ, અમે સમય સારજી ચાર પાંચ વાર તો ગુરુદેવજીના મુખથી સાંભળ્યું, 19મી વાર સાંભળી લીધું, 15મી વાર સાંભળી લીધું, સાંભળી રહ્યા છે, આ તો સાંભળી લીધું, આ તો સાંભળી લીધું, આ તો સંભળાવી લીધું, આ થઈ ગયું, આ અમારા વાંચનમાં થઈ ગયું, આનો સ્વાધ્યાય થઈ ગયો, આનો થઈ ગયો, આનો થઈ ગયો, આનો થઈ ગયો, બધાનો સ્વાધ્યાય થઈ ગયો. પણ ખરેખર એમાં હું ક્યારેક શું જે વાત આવી એની તને અંદરથી પ્રતીતિ કેટલી? એ માટેનો પુરુષાર્થ કેટલો ઉપડ્યો? ઈમાનદારી શીખે આખા દિવસમાં એ માટેનો પુરુષાર્થ કેટલો ઉપડે? હું રોજ 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 આ વાત રિપીટ કરીશ. કારણ કે અગર આ પુરુષાર્થ થી ચૂકી ગયા, આ નિર્ણય થી ચૂકી ગયા, આ આત્મજ્ઞાન પ્રગટ કરવાથી ચૂકી ગયા, આ હું ક્યારેક છું એવો અનુભવ કરવાથી ચૂકી ગયા, તો આ 11 નવપૂર્વનું જ્ઞાન કરી આવ્યો અનંતવાર, તો પણ એ બધું જ્ઞાન કેવું છે? તો જ્ઞાન મિથ્યાના અંગ પામે છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો કાર્ય થવું જોઈએ એની માટેનો પુરુષાર્થ થવો. હવે જે અક્ષરાત્મક છે એની વાત આપણે કહી, બરાબર છે? સંઘની પંચેન્દ્રિય જીવને, બરાબર, એક નિયમ છે, નિયમ સંઘની પંચેન્દ્રિય જીવને અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન પણ થઈ શકે અને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન પણ થઈ શકે. સંઘની પંચેન્દ્રિય જીવને બેવ પ્રકારના જ્ઞાન થઈ શકે. કયા કયા બેવ પ્રકારના જ્ઞાન? અક્ષરાત્મક અને આજે ઘણા શાંત છો, કોઈ બોલતા જ નથી, કોઈ સમજાય છે કે નથી સમજાતો વિષય? સમજાય છે? સંઘની પંચેન્દ્રિય જીવને બેવ પ્રકારના જ્ઞાન થઈ શકે. અને હવે જો અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન જો આમાંથી કેટલો વૈરાગ્ય નીકળે છે જો પહેલા એના ભેદ જો અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન નિયમથી અસંગની જીવોને જ હોય આ એક સમજો અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કોને હોય તો કે અસંગની સુધીના જીવોને હોય કોઈ સમજાય છે હવે જો એક થી લઈને અસંગની પર્યંત સુધીના જીવોને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાનના ભેદ ભેદ આવે છે અહીંયા બધું આવે છે ને હા અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાનના બે ભેદ છે કયા બે ભેદ છે પર્યાય જ્ઞાન અને પર્યાય સમાન સાંભળ્યું છે આવું બધું કે સાંભળ્યું છે આવું પર્યાય જ્ઞાન જીવ સમાસ નહીં હા જીવ સમાસ નહીં હા એ અલગ અહીંયા પર્યાય જ્ઞાન અને પર્યાય સમાન કયા બે નામ છે કયા બે ભેદ છે પર્યાય જ્ઞાન અને પર્યાય સમાન હવે સાંભળજો આનું સ્વરૂપ પર્યાય જ્ઞાન કોને કહેવાય અને પર્યાય સમાસ કોને કહેવાય બરાબર છે હવે શું કે છે હવે સાંભળજો આપણને પેલા બે ભેદ સમજાયા કોના કોના અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાનના બે ભેદ કયા કયા બે ભેદ પર્યાય જ્ઞાન અને પર્યાય સમાસ બરાબર હવે જો શું કે છે કે જીવ નિગોથી લઈને નિગો માંથી બહાર આવે છે બરાબર છે છ મહિના આ સમયમાં છસો આ જીવ નિગોધ માંથી નીકળીને બહાર આવે છે હવે બહાર આવતા આવતા બીજી પર્યાયોમાં આવતા આવતા એ જીવ ક્યાં આવે છે તો કે ઘણી બધી વાર એવું થયું કે સંઘની પંચેન્દ્રિય પણ પ્રગટ થઈ એટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ ઉપલબ્ધ થયો હવે શું કે છે કે એ જ્ઞાનનો જે ક્ષયોક્ષમ ઉપલબ્ધ થયો અને કેટલીય વાર સમોસણમાં ગયો જીવાણી મળી મનુષ્ય ભવ મળ્યો જૈન ધર્મ મળ્યો બધું મળ્યું હવે એ જ્ઞાનનો હવે આપણા પર લેજો હવે આપણે આપણા સિચ્યુએશન પર આવી ગયા ફટાફટથી હવે કેવી રીતના પાછા જશું જુઓ તો કે એ જ્ઞાનનો સદુપયોગ ન કર્યો જે જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવવા વાળું જ્ઞાન છે કે જે જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે મૌન સમજાય છે કે જે જ્ઞાન આત્મજ્ઞાન પ્રગટ કરવામાં સમર્થ છે એવું જ્ઞાન પ્રગટ થયું છે અને જ્ઞાનનો સદુપયોગ ન કરે અને ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જાય 2000 સાગર કુછ અધિક સમયનો એ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ જાય અને પછી એ જયારે પાછો નિગોધમાં ચાલ્યો જાય કે પછી હમણાં જે પણ નિગોધમાં જીવો છે અને અહીંયાથી પાછો ગયો તો પાછો જતા જે જ્ઞાનનો તમે સમજો એક્સ્ટ્રીમ સમજો જ્ઞાનનો જે અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન રહી જાય એટલું હીન જ્ઞાન થઈ જાય તો નિગોધમાં જતા પહેલા સમયે નિગોધમાં જતા પહેલા સમયે જે જ્ઞાનની હીનતા છે જગન્યતા છે ઉણપ છે હાનિ છે સમજાય કે હીનતા છે એ પહેલા સમય થવા વાળા નિગોધ્યા જીવના જ્ઞાનને કહેવાય છે પર્યાય જ્ઞાન સમજાયું કે ના સમજાયું કોઈ સમજાયું નિગોધમાં ગયો અને પહેલા સમયે જે જ્ઞાનની હીનતા થઈ અક્ષરનો અનંતો ભાવ જ્ઞાન રહી ગયો કેમ રહી ગયો કેમ એટલું જ્ઞાનહીન થઈ ગયું કેમ એવી દશામાં પહોંચી ગયો કેમ પહોંચી ગયો એવી દશામાં ત્યાંથી નીકળ્યો તો ને પાછો કેમ ત્યાં પહોંચી ગયો આવું કેટલી વાર થયું છે આપણી સાથે ત્યાંથી નીકળ્યા અને પાછા ત્યાં પહોંચી ગયા આ બહુને લાઇટલી લેવા જેવો નથી સંતુષ્ટ થવા યોગ્ય નથી કોઈ પણ શુભ ભાવના ભાવમાં અને મન દશાયું ક્ષયોક્ષમ જ્ઞાનમાં થોડા વિચારો ચાલ્યા તત્વના એનો સંતુષ્ટ થઈ ગયો અને કામ ન થયું પ્રજ્ઞાથી ન પટકી આત્માનો અનુભવ ન થયો અને આ થોડાક શુભ ભાવમાં સ્વર્ગાદીનો એકાદ બે ભાવ મળી ગયો અને મળતા ત્યાં પાછો પાંચ ઇન્દ્રિય વિષય ભોગોમાં ત્યાં પાછો લીન થઈ ગયો અને સમ્યકના કોઈ ઠેકાણા ન રહ્યા સમ્યક તો પ્રગટ કરવાનો કોઈ પુરુષાર્થ ત્યાં રહ્યો નહીં અને એમ કરતા 2000 સાગરનું કાળ આયુષ પૂરું થઈ ગયું ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો કાર્ય ન થયું અને નિગોધમાં ચાલ્યો ગયો તો નિગોધમાં જતા પહેલા સમયે જે જ્ઞાનની હીનતારૂપ દશા પ્રગટ થાય છે એને કહેવાય પર્યાય જ્ઞાન ખ્યાલ આવે છે વૈરાગ્ય આવો જોઈએ આમાંથી કે આવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું સ્વયં સર્વજ્ઞ સ્વભાવી કેવળ જ્ઞાન સ્વભાવી અને પોતાના સ્વભાવનો પોતાના કેવળ જ્ઞાન સ્વભાવનો અનાદર કરતા આ જ્ઞાનની પ્રગટ જ્ઞાનની એવી હીન દશા થઈ જાય અને આવી હીન દશામાં તું કેટલો કાળ રહેશે એની કોઈ ખબર નથી. આ નિગોદમાં ગયા પછી ત્યાંથી ક્યારે બહાર નીકળશે એની કોઈ ખબર નથી, એની કોઈ ગેરંટી નથી, એની કોઈ ગેરંટી નથી. ખરેખર આ પ્રકરણ સાંભળીને તો ખરેખર ખરેખર હલી જવું જોઈએ. બધાને ખબર છે કે નિગોદમાં જ્ઞાનની હીનતા છે, અક્ષરનો અનંતો જ્ઞાન રહી જાય છે, પરંતુ ભાવ ભાષણ નથી થતું, ડર નથી લાગતો, ભય નથી લાગતો કે આવી દશામાં હું પાછો પહોંચી ગયો તો મારી શું દશા થશે. એક ઇન્દ્રિય અને અક્ષરનો અનંતો જ્ઞાન અને ત્યાં કસાયની અને મિથ્યાત્વની તીવ્રતા વિચાર કરો. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ જોઈ શકો છો પોતાની આવી દશામાં. ઇમેજિન તો કરો, આ જ્ઞાનમાં આ ઓહકો, આ જ્ઞાનમાં આ પ્રકારનો તત્વનો નિર્ણય, આ પ્રકારની આપણી અવસ્થાઓનો નિર્ણય કે મારા સ્વરૂપને ભૂલીને કેવી કેવી અવસ્થામાં હું કેટલો કાળ રહ્યો છું. બધાને ખબર છે સૌથી અધિક સમય આપણે નિગોદમાં રહ્યા છે. બધાને ખબર છે સૌથી વધારે જીવો આજે નિગોદમાં છે, જીવરાશિ. બધાને ખબર છે સૌથી વધારે દુઃખ નિગોદમાં છે, કારણ કે અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન રહી તો પણ ત્યાં જ્ઞાનનો અંશ પ્રગટ છે. વિચાર કરો. અને આખો કેવળ્યાન સ્વભાવી ભગવાન આત્મા ત્યાં પણ સુરક્ષિત છે. છે ખરો કારણ પરમાત્મા, પરંતુ એને જાણવાની યોગ્યતા મળી ગઈ છે, અત્યંત હીન થઈ ગઈ છે. એને કહેવાય પર્યાય જ્ઞાન. પર્યાય જ્ઞાન સમજાય છે? હવે પર્યાય જ્ઞાનમાંથી પર્યાય સમાસ પર આવો. પર્યાય જ્ઞાનમાંથી પર્યાય સમાસ, તો એ પર્યાય જ્ઞાનમાંથી પછી જે જ્ઞાન થોડું 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 વધતા 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 વધતું જાય, એ વધતા સર્વ જગતને જ્ઞાનથી અધિક જ્ઞાનને પર્યાય સમાસ જ્ઞાન કહેવાય. તો એ જ્ઞાન વધતા 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 પાછું વધતું જાય, તે વધતા જ્ઞાનને પર્યાય સમાસ છે. સમજાય છે બાત હું બોલું છું? સમજાય છે ને? પર્યાય જ્ઞાન અને પર્યાય સમાસ. પર્યાય જ્ઞાન એટલે અત્યંત હીન જ્ઞાન, એનાથી વધારે હીન ન થઈ શકે. શ્રુત જ્ઞાનનું મિનિમમ અને શ્રુત જ્ઞાનનું મેક્સિમમ, આમ બે મૂકો, શ્રુત જ્ઞાનનું મિનિમમ અપર્યાય જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું મેક્સિમમ પર્યાય સમાસમાં પણ એ તો વધતું વધતું વધતું. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાનનું મિનિમમ પર્યાય જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું વધતા વધતા પર્યાય સમાસ, વધતા 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 શ્રુત જ્ઞાનનું મેક્સિમમ કેવળ જ્ઞાન ક્યાંથી આવે? સંગી પંચેન્દ્રિયમાં પણ પર્યાય સમાસનું ઉત્કૃષ્ટપણું પર્યાય સમાસનું ઉત્કૃષ્ટ બરાબર. પર્યાય સમાસ, મનુષ્ય ભવમાં, સંગી પંચન બધું બરાબર, સંયોગક્ષમ જ્ઞાન, પણ એનું ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન નું ઉત્કૃષ્ટ, સંયોગક્ષમ જ્ઞાન નું ઉત્કૃષ્ટ દ્વાદશાંગનું જ્ઞાન. હીનતા અને અધિક અને દ્વાદશાંગના જે પાટી હોય એની અંતે આત્મજ્ઞાની હોય. હું બહારની વાત કરું છું, આ જે રેન્જ છે ને, રેન્જની વાત કરું છું. હવે આ રેન્જમાં આપણા જ્ઞાનમાં આ રેન્જમાં કેટલા અંશ સુધી આપણે પહોંચ્યા, આ રેન્જમાં કેટલા અંશ સુધી આપણે પહોંચ્યા, તો કે 11-9 પૂર્વના અંશ સુધી પહોંચ્યા. વધતા વધતા 11-9 પૂર્વનું જ્ઞાન અને ઘટતા ઘટતા પર્યાય જ્ઞાન. વધતા વધતા 11 પર્યાય જ્ઞાન, 11 પર્યાય જ્ઞાન. કેટલી વાર થયું, કેટલી વાર થયું? તો કે અનંત વાર. પ્રકરણને સાધારણ નહીં લેતા. પોઈન્ટ પર્યાય જ્ઞાન અને પર્યાય સમાસ સમજાય? ક્ષયોક્ષમ જ્ઞાનના કારણે પર્યાય સમાસ એટલે એ જ્ઞાન વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામતા 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 તને એટલી વૃદ્ધિ આપી દેશે કે તને મનુષ્ય પર્યાયમાં સંગી પંચેન્દ્રિયપણામાં લાવીને ઉભો રાખી દેશે. અને ત્યાં એટલું ક્ષયોક્ષમ જ્ઞાન છે કે એ ક્ષયોક્ષમ જ્ઞાન વડે આપણે પતાકથી બધાને ગૌણ કરીને આપણી મહિમાપૂર્વક આપણા શુદ્ધાત્માનો અનુભવ કરી શકે. પણ નથી લાગતું એ જ્ઞાન આત્મા, એનો દુરુપયોગ થઈ રહ્યો છે. કિંમત નથી આવતી આ ક્ષયોક્ષમ જ્ઞાનની, જે ઉપલબ્ધ જ્ઞાન છે. અને જેટલું અજીન સમજો, ઘણાને એવો પ્રશ્ન થશે કે તમે બોલો છો બરાબર છે, પણ અમને કાંઈ યાદ તો રહેતું નથી, અમને વધારે કાંઈ આવડતું તો નથી, બે ચાર વાગ્યા આવીએ છીએ, યાદ રચી જાય છે, કોઈ યાદ રચી જાય છે, યાદ નથી રહેતું, વધારે નથી આવડતું, બે ચાર વાગ્યા આવીએ છીએ, આટલા વર્ષ આમ ગયા, હવે આમ થયું, હવે ઇન્દ્રિય શિથિલ થયું, હવે આમ થયું. અરે તું છોડે બધું, તને જે સંગી પંચેન્દ્રિય બધા જીવોને જેટલું પણ પ્રગટ ક્ષયોક્ષમ જ્ઞાન, જે મતિ જ્ઞાન શુદ્ધ્યાના ગણીય કર્મના ક્ષયોક્ષમ અને દિવ્ય અંતરાય કર્મના ક્ષયોક્ષમ થી ઉપલબ્ધ છે, એટલું જ્ઞાન તારા આત્માના અનુભવ માટે કાફી છે. જા એટીએમ નથી લેતો, એ કેમ નથી લેતો કે એટલું જ્ઞાન કાફી છે અને જ્ઞાન કાફી છે એટલે એ જ્ઞાનમાં બસ એટલો નિર્ણય કરવાનો છે, જે નિર્ણયથી આપણે ચૂકી જઈએ છીએ એટલો માત્ર નિર્ણય કરવાનો છે કે હું જ્ઞાન છું. એ જ્ઞાનથી એટલો નિર્ણય કરવાનો કે હું પરિપૂર્ણ છું, એટલો નિર્ણય નથી થતો, એટલો અંદરમાં પોતાના સ્વભાવનો જોર વારંવાર નથી આવતો. જોર આવે છે રાગનો, જોર આવે છે સરસ્વ જ્ઞાનનો. માપદંડ કહીએ છીએ ઉદય સહયોગ ગમે ખબર નહીં કેટલા એ બાહ્ય સહયોગ અને સહયોગી ભાવના માધ્યમ. અને અહીંયા એ વાણી આપણને સાંભળવા મળે છે કે તું સહયોગ સહયોગી ભાવથી ભિન્ન એવો જાયક ભાવ છે, કેતા નથી થાકતા ગુરુદેવ. આપણને કેમ એ વાત અંદરમાં ઉતરતી નથી? કેટલી વાર લાગે આત્મજ્ઞાન પ્રગટ કરવા? બોલો, લાસ્ટ ટાઈમ પણ કીધું તું, 8 વર્ષનો બાળક ગુરુદેવજી કેટલી વાર 8 વર્ષનો બાળક 8 વર્ષનો થાય ને, અમે દાદરમાં પ્રવચન સાંભળતી હતી એમાં આવ્યું ગુરુદેવજી નયોના પ્રવચનમાં, 8 વર્ષનો બાળક 8 વર્ષનો થાય, અંતર મુહૂર્ત 8 વર્ષ પછીના પહેલો એક જ અંતર મુહૂર્તમાં તમે વિચાર કરો, એક અંતર મુહૂર્તમાં એ જે સમ્યક દર્શન લઈ લે છે, મુનિ અવસ્થા ધારણ કરી લે છે, મુનિ અવસ્થા ધારણ કરીએ છતાં આ બધું અંતર મુહૂર્તમાં જે ક્લિયર થયું આજે અત્યાર હમણાં, એ બધું અંતર મુહૂર્તમાં 6-7 વનસ્થળમાં ઝૂલે છે. એ જ અંતર મુહૂર્તમાં એ જીવ શ્રેણી માંડે છે, એ જ અંતર મુહૂર્તમાં એ જીવ 12મે પહોંચે છે, એ જ અંતર મુહૂર્તમાં એ જીવ અરિયન થાય છે, એ જ અંતર મુહૂર્તમાં એ જીવ સિદ્ધ થઈ શકે છે. વિચાર કરો CAMBA કેટલા વર્ષે થાય? બોલો અક્ષયભાઈ, અહીંયા 8 વર્ષે તું ભગવાન બની શકે? મને એમ થાય ખબર નહીં શું આમ કઈ આ ગુરુદેવને એમ થાય છે કે શું કહી દો ને શું ન કહી દો ને શું કરી નાખે કે જીવો પામે, જીવો સમજે, જીવો આ માર્ગમાં લાગે, આ ઉપયોગનો સદુપયોગ કરે, આ જે પણ મળ્યું છે એનો સદુપયોગ કરો, ખૂબ ખૂબ એની મહિમા કરો, ખૂબ સાધના આરાધના કરો. અરે ક્યાં આંખ નીચાઈ જશે ને ક્યાં ચાલે શું ખબર નહીં. ખ્યાલ આવે છે રામાયણમાં રામનો રોલ તો બહુ ઓછો હતો, રોલ પેલા 3નો જ વધારે હતો, સીતા લક્ષ્મણ અને રાવણનો. કેટલાય ભૌતિક સાથે હતા, ઓલા આ બને ટોલી આ બને, ઓલા આ બને ટોલી આ બને, ઓલા આ બને તો આ બને, કેટલા ભૌતિક સાથે હતા અને પાછા ભેગા થયા. બોલો, અને પાછો રાવણને પાછો સીતા ઉપર ભાવાય અને એના પાછો નરક ગયો, સીતાને પાછો ભાયો તો નરક પોચ્યા, એ નરક પોચ્યા તો પાછો ત્યાં સમ્યક દર્શન થયું. કેટલું એ થયું અને આગળ રાવણ થશે તીર્થંકર અને સીતા થશે ગણી, વિચાર કરો પરિણામોની વિચિત્રતા. જેટલું બને એટલું, જે સમય જેટલા વર્ષો હવે આ મનુષ્ય ભવના બધું થઈ ગયું ને, બધું હરી પરી ખાય થી બધું લઈ ગયું, બધું થઈ ગયું ને, પરિવાર વાળા સેટ થઈ ગયા ને, દીકરાથી બધું થઈ ગયું ને, બોલો હવે શું કરવું છે? હવે તો લાગો આમાં, હવે નહીં લાગો તો ક્યારે લાગશે? હવે આ સાધના આરાધના નહીં કરો, હવે આ ગુરુદેવના પ્રવચનનો મર્મ નહીં સમજો, ઉપયોગમાં સુધી 2-4 કલાક તો કહું છું બહુ ઓછા છે. નિવૃત્ત લોકોને તો 8-9 કલાક સ્વાધ્યાયમાં જવા જોઈએ, છોડવું ના કરવું જોઈએ. આ પોતાની વાત છે અને અંદર વિશ્વાસ તો લાવો કે ખજાનો અંદરમાં પડ્યો છે, ભરેલો છે, જોતો નથી એટલે એની મહિમા એની ખબર નથી, પરંતુ પરિપૂર્ણ પરમાત્મા અનંત ગુણ અનંત શક્તિ અનંત સામત અનંત વિભૂતા પ્રભુતા વિપ્રાપ્તાથી સંપન્ન આખો ગાયક ભાવ છે. અરે અનંત સિદ્ધોનો તો ભરોસો કરો કે જે ગયા એ ગયા પાછા ન આવ્યા, તો કંઈક તો અંદરમાં મરી ગયું હશે ને કે ઉપયોગ બહાર આવ્યો નહીં. અને આપણે બહારમાં શું મળે છે કે ઉપયોગ કઈ તકે છે? બોલો તો ખરા, શું મળે છે? કહો, શુભ ભાવમાં થાક છે. અહીંયા કઈ છે 2 વાગ્યા સુધી સ્વાધ્યાય ચાલશે, અડધા પાછળથી ભાગી જશે, અડધા ભાગી જશે 2 વાગ્યા સુધી. ભાઈ તમને કઈ ખબર બબર પડે છે કે નહીં? બોલો, કેમ ન સાંભળી શક? એ સમોષણમાં સાંભળીને આવ્યા છો કેટલા કેટલા 8-7 કલાક વાણી. રૂચિનો વિષય નથી બનતો એટલે ઉપયોગ નથી થતો. જે વિષયમાં રૂચિ હોય અને એમાં 2-4 કલાક ઉપયોગ ન ટકે એ બને નહીં, બને નહીં, ગેરંટીથી કહું. તમારા ઓફિસના 8 કલાક ક્યાં વયા જતા હશે ખબર નહીં પડતી હોય, દીકરા દીકરીઓ પાસે નાના બાળકો પાછળ 8-10 કલાક ક્યાં વયા જતા હશે ખબર નહીં પડતી હોય, પડે છે? બોલો, એમ બોલે પણ છે રાતના કે આજે તો દિવસ ક્યાં વયો ગયો, બોલે પણ છે કે આખો દિવસ ક્યાં પતી ગયો, ક્યાં વયો ગયો, ખબર જ ન પડી, ખબર જ ન પડી, ખબર જ ન પડી. હા, તને બધી ખબર પડી, તને ખાલી એટલી ખબર ન પડી કે તું ક્યાં છે, બીજી બધી ખબર પડી, બીજી બધી ખબર પડી નહીં, બીજી બધી ખબર પાડવા માંગે છે. અને અહીંયા ખબર જે પાડવાની છે એમ કે છે કે હા બરાબર છે, ગાય જ છું, ગાય જ છું, બરાબર છે, ગાય જ છું, બરાબર છે, ગાય છું. પણ આપણો જે પક્ષ પણમાં ઊંચો થાય છે, ગુરુદેવનો એક પક્ષ પણમાં એકદમ. સમજાય છે કે ના? સમજાયું? અક્ષરાત્મક અનક્ષરાત્મક સમજાયું? ખ્યાલ આવે છે? પર્યાય જ્ઞાન અને પર્યાય સમાસ. હવે બીજો ભેદ લો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજો ભેદ લો, શું છે? શ્રુત જ્ઞાન અને ના, શું છે? ભાવશ્રુત જ્ઞાન અને છે ને, ભાવશ્રુત જ્ઞાન અને દ્રવ્ય શ્રુત જ્ઞાન. હવે આ શું છે? જો એની પણ સ્લાઇડ બધી છે. ભાવશ્રુત જ્ઞાન અને દ્રવ્ય શ્રુત જ્ઞાન, હવે થોડુંક આને સમજીએ. જે આગળ આવ્યા ને આ સૂત્રમાં જે ભેદ આવ્યો ને, જો અહીંયા છે, શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય છે, અર્થાત મતિ જ્ઞાન પછી થાય છે. તે શ્રુત જ્ઞાન બે અને બાર ભેદ વાળું છે. કેટલા? બે અનેક અને બાર. તો બે એટલે ભાવશ્રુત જ્ઞાન અને દ્રવ્ય શ્રુત જ્ઞાન. પછી દ્રવ્ય શ્રુત જ્ઞાન જે છે, સમજો પેલા, દ્રવ્ય શ્રુત જ્ઞાન છે એ બે પ્રકારનું છે. પેલા સમજાયું? શુદ્ધ જ્ઞાન કેના પ્રકારનું? બે. કયા કયા? ભાવશ્રુત અને બોલજો, થોડું બોલજો મારી સાથે. કયા કયા બે પ્રકાર? ભાવશ્રુત અને બરાબર. હવે જે દ્રવ્ય શ્રુત છે, ભાવશ્રુત ને લઈએ, ભાવશ્રુત માં બે રીતે સમજવાનું છે, આગમ શૈલી અને અધ્યાત્મ છે. ભાવશ્રુત ને બે રીતે સમજવાનું છે, આગમ શૈલી થી અધ્યાત્મ શૈલી. થોડુંક એનું સ્વરૂપ ફરક છે. ભાવશ્રુત જ્ઞાન આગમ શૈલી થી કોને કહેવાય અને ભાવશ્રુત જ્ઞાન અધ્યાત્મ શૈલી થી કોને કહેવાય એ સમજતો. આટલું સમજાયું? અગેન, પહેલા શ્રુત જ્ઞાન ના કેટલા ભેદ? જલ્દી બોલો, જલ્દી બોલો. કયા કયા? ભાવશ્રુત, રિપીટ કરાવજો ને, અહીંયા યાદ રહી જાય ને, ભૂલો નહીં, બીજું કાંઈ નથી. ભાવશ્રુત અને ભાવશ્રુત ની કેટલી અપેક્ષા સમજવાનું છે? બે. કઈ? આગમ અને એને એક બાજુ. દ્રવ્ય શ્રુત ને લો, દ્રવ્ય શ્રુત ના કેટલા ભેદ? બે. હવે કયા કયા ભેદ? હવે બહુ બધા ભેદ 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 પ્રભેદ ભેદ પ્રભેદ ભેદ પ્રભેદ ચાલશે, એટલે અમારે શ્રુત જ્ઞાન ને સ્ટ્રોંગ રાખશે. બરાબર છે? કારણ કે ભેદ પ્રભેદ નું જ્ઞાન કોણ કરે છે? બરાબર છે? મતિ જ્ઞાન થઈ ગયું, હવે શ્રુત જ્ઞાન ચાલે છે. ખ્યાલ આવે છે? તો હવે જો શ્રુત દ્રવ્ય શ્રુત છે એના બે ભેદ છે, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. ચાર પાંચ વર્ષ થઈ ગયા છે મંદિર ને, પાંચ વર્ષ થશે ને? ઈમાનદારી થી કેજો, ઈમાનદારી થી બેટા બધા, હું પાંચ વર્ષ થઈ ગયા છે હવે, પાંચ વર્ષ ઉજવશું આપણે ધામધૂમ. ઉપર જે દ્વાદશાંગ નો જે ચાર્ટ છે, ઈમાનદારી થી કોઈ બપોર ના બે કલાક આવીને કે સવાર ના કે રાત ના એ ચાર્ટ ને કોઈ સ્ટડી કરી રહ્યો તો હવે કરજો. આ મોક્ષ યાત્રો ચાલુ કરવાનો ફાયદો છે, આખા મંદિર નું સ્ટડી કરી. હવે બધું તમને આમ દેખાશે સામે, આ ચાર્ટ સમજ આપો. બરાબર છે? સમજાય છે? ચલો જો, હવે જો શું કે છે, દ્રવ્ય શુદ્ધ ના બે કયા કીધા? અંગ પ્રવિષ્ટ અને અંગ. હવે બહુ બધું છે, બધાના નામ આ તે બધું આપ્યું છે, આપણે શોર્ટ માં લઈએ. અંગ પ્રવિષ્ટ ના બાર અંગ એટલે કે બાર ભેદ છે, જેને આપણે શું કહીએ? દ્વાદશા. બરાબર છે? તો એ અંગ પ્રવિષ્ટ ના બાર ભેદ છે. બરાબર છે? આટલું સમજાયું? કોના છે બાર ભેદ? બરાબર. હવે એ બાર ભેદ ના નામ પણ આપ્યા છે. આપ્યા છે અંગ પ્રવિષ્ટ ના બાર ભેદ ના નામ આપ્યા છે, આચાર અંગ, સૂત્ર અંગ. બરાબર છે? એ બધું છે. હવે એની ગુરુદેવ પણ ઘણી બધી વાતો કરતા, 32,000 શ્લોક પ્રમાણ, એક એક અંગ પછી એનાથી ડબલ 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 એ બધું એમાં આવે છે. હવે જો બાર અંગ થઈ ગયા, હવે એ જે બાર અંગ છે એ બાર અંગમાં બારમો ભેદ, શું કીધું? બાર અંગમાં બારમો ભેદ છે દ્રષ્ટિવાદ અંગ. આટલું સમજાયું? પહેલા શું લીધું? અંગ પ્રવિષ્ટ, અંગ પ્રવિષ્ટ ના બાર ભેદ, બાર ભેદમાં બારમો ભેદ, બારમો ભેદ નું નામ દ્રષ્ટિવાદ અંગ. દ્રષ્ટિવાદ અંગ ના પાંચ ભેદ, જેટલું યાદ રહે તો યાદ રાખ, પણ યાદ રહેશે વિઝ્યુલાઇઝ કરતા જતો. દ્રષ્ટિવાદ અંગ ના પાંચ ભેદ છે, એ પાંચ ભેદમાં પરિકર્મ સૂત્ર આપ્યું છે, પરિકર્મ સૂત્ર, પ્રથમા નિયોગ, પૂર્વગત અને ચુલિકા. અગેન, શું કીધું પહેલા? પહેલા શું કીધું? દ્રવ્ય શ્રુત એના કેટલા ભેદ? બે. કયા કયા? જલ્દી બોલો, કયા કયા? અંગ પ્રવિષ્ટ અને અંગ, અંગ પ્રવિષ્ટ ના કેટલા? બાર ભેદ. બાર ભેદ માંથી કેવો લેવાનો? બારમો. બારમા ભેદ નું નામ દ્રષ્ટિ, અહીંયા યાદ રહીએ છે, દ્રષ્ટિવાદ અંગ. દ્રષ્ટિવાદ અંગ ના કેટલા ભેદ? પાંચ. એ પાંચ ભેદ જે છે એમાં એક પૂર્વગત નામનો ચોથો ભેદ છે. અને પૂર્વગત ના કેટલા ભેદ છે? 14 પૂર્વ. આપણે કહીએ ને 12 અંગ અને 14 પૂર્વ. આ 14 પૂર્વ એ 14 પૂર્વ એ ક્યાં આવશે? તો કે આ દ્રષ્ટિવાદ અંગ જે 12મો ભેદ છે એના 5 ભેદ છે, એમાંનો એક ભેદ છે પૂર્વગત, અને પૂર્વગત ના 14 ભેદ છે જેને 14 પૂર્વ કહેવાય. આટલું સમજાયું? હવે 14 પૂર્વ છે, 14 પૂર્વ ના પણ નામ છે, 14 પૂર્વ ના નામ. હવે આગળ 14 પૂર્વ માંથી બીજો પૂર્વ આગ્રાયણી પૂર્વ. સમજાયું? હવે ક્યાં આવી ગયા આપણે 14? સમજાય છે કે નહીં? હવે ક્યાં આવી ગયા 14 પૂર્વ? એ 14 પૂર્વ આ હું શું કહી રહી છું ભલે એ તો કહું તમને. આ હું શું કહી રહી છું? જે આપણે કહીએ છીએ ને પ્રથમ શ્રુત કંદ ની રચના થઈ ઉદભવ, અને દ્વિતીય સામેલું છે આવું, દ્વિતીય શ્રુત કંદ ની રચના થઈ, એનો જન્મ થયો, એનો ઉદભવ. આ ઉદભવ સ્થાન ક્યાંથી આવ્યો? પ્રથમ શ્રુત કંદ, દ્વિતીય શ્રુત કંદ. પ્રથમ શ્રુત કંદ એ શઠખંડાગમ, દ્વિતીય શ્રુતકાંડ એટલે સમયસર આદિ ગ્રંથો, એની રચના, એનો ઉદભવ સ્થાન ક્યાંથી છે એ વાત કરી રહ્યા છે. સમજાયું બરાબર? તો આપણે પ્રથમ શ્રુતકંદ નો ઉદભવ કેવી રીતના થયો એની ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચામાં આપણે 14 પૂર્વમાં આવ્યા. 14 પૂર્વમાં આપણે બીજો પૂર્વ અગ્રાયણી પૂર્વ, અને અગ્રાયણી પૂર્વમાં 12 વસ્તુ અધિકાર, એમાં 5મો વસ્તુ અધિકાર, 5મો વસ્તુ અધિકાર, એમાં એક એક વસ્તુ અધિકારમાં 20-20 પ્રાભૃત અધિકાર, 5મા વસ્તુ અધિકારના 20 પ્રાભૃત અધિકારનો 4થો પ્રાભૃત છે મહાકર્મ પ્રકૃતિ નામક પ્રાભૃત. એ મહાકર્મ પ્રકૃતિ નામક પ્રાભૃત નું જ્ઞાન હતું ધર્ષેનાચાર્ય દેવ. સાચે ઓહો થઈ ગયું. ધર્ષેનાચાર્ય દેવ ને એમનું જ્ઞાન હતું, અને ધર્ષેનાચાર્ય દેવ ને જયારે એમ થયું કે હવે શરીર શિથિલ થઈ રહ્યું છે, ઉંમર હવે આયુષ પૂરો થશે, હવે આગળ હમણાં સુધી જે જ્ઞાન હતું એ મૌખિક હતું, હવે જે પણ બધી કથા આપણે સાંભળીએ છીએ કે હવે લોકોને યાદ નહીં રહે, સર્વસમ ઘટતા જશે, એટલે એમને ઉદારતાથી એ જ્ઞાન એમને ભૂતબલી અને પુષ્પદંત આચાર્ય દેવ, અને ભૂતબલી અને પુષ્પદંત આચાર્ય દેવે દર્શનાચાર્ય દેવ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને શઠખંડાગમ ગ્રંથ જેને કહેવાય પ્રથમ શ્રુતકંદ એની રચના. આ બોલાવાનું શું પાછું એટલે ભૂલી ના જતા? ચલો જલ્દી પેલા સમજાયું, આ મહિમા સમજાય. શું આવ્યું? મહાકર્મ પ્રકૃતિ નામક પ્રાપ્ત. મહાકર્મ એટલે જે આપણું કર્મ સિદ્ધાંત, જે પ્રકૃતિ પરિસ્થિતિ અનુભવ, જે મૂળ જે કર્મ અને જીવની સ્વતંત્રતા, આ કર્મનો આખો વિસ્તાર, જે પણ આખું જે આપણે કહીએ ને વસ્તુનું બંધારણ, દ્રવ્ય ગુણ પર્યાય, 6 દ્રવ્ય 7 તત્વ, એ આખું જે બંધારણ છે તેમાં આવ્યું તો કે પ્રથમ શ્રુતકંદ. હવે હવે એ તમને ખ્યાલમાં છે એ શઠખંડાગમ ગ્રંથ આપણે હાથમાં પણ ક્યારે લીધો છે? આપણે બિરાજમાન કહેલો છે ને એ શઠખંડાગમ ગ્રંથ વિચાર કરો, એ ભૂતબલી પુષ્પદંત આચાર્ય દેવની દેન, એ ધર્ષણ આચાર્ય દેવની દેન, એ જ્ઞાનની દેન છે, એ આપણી માટે આપેલી દેન છે, આપણી માટે બનાવેલો ગ્રંથ. એટલે આપણે રોજ થોડા થોડા કર્મ સિદ્ધાંત પણ સાથે સાથે લેતા જઈએ છીએ. હમણાં આપણે વેદનીય કર્મની ચર્ચા ચાલી રહી. સમજાય છે બેનો? ચલો એક વાર આપણે રિપીટ કરીએ, પછી આપણે બીજા પર જઈએ. અંગ નહીં, પહેલા શ્રુતકંદ બે બરાબર, શ્રુત સોરી શ્રુત જ્ઞાન બે, એક ભાવશ્રુત જ્ઞાન, એક ભાવશ્રુત જ્ઞાન ને કેવી રીતના સમજશું? આગમ અને અધ્યાસ. દ્રવ્ય શ્રુત જ્ઞાન ના બે ભેદ, અંગ પ્રવિષ્ટ અને અંગ અંગ પ્રવિષ્ટ ના કેટલા ભેદ? 12 ભેદ માં 12મો ભેદ દ્રષ્ટિવાદ અંગ, એ 12મા ભેદ ના કેટલા ભેદ? 5. 5મા ભેદ માં 4થો ભેદ પૂર્વગત, પૂર્વગત ના કેટલા ભેદ? 14. વેરી ગુડ. 14મા ભેદ માં બીજો ભેદ આગ્રાયણ પૂર્વ, આગ્રાયણ પૂર્વ એ બીજો પૂર્વ છે, એ આગ્રાયણ પૂર્વ માં કેટલા વસ્તુ અધિકાર? 12. 12 વસ્તુ અધિકાર માં 5મો વસ્તુ અધિકાર, 5મો વસ્તુ અધિકાર માં કેટલા? 20 પ્રાભૃત અધિકાર, અને 20 પ્રાભૃત અધિકાર માં 4થો પ્રાભૃત છે મહાકર્મ પ્રકૃતિ નામક પ્રાભૃત. એનું જ્ઞાન કોને હતું? અને એ જ્ઞાન એમને કોને આપ્યું? અને કોની રચના થઈ? અને ચટખંડાગમ ગ્રંથ ની રચના થઈ, એનો મતલબ કે આ પંચમ કાળ માં મહાવીર ભગવાન મોક્ષે ગયા અને એના પછી જે ગંધર્વ થયા, આચાર્ય થયા, એ પરંપરામાં 500-600 વર્ષ પછી પંચમ કાળ માં પ્રથમ વાર શાસ્ત્ર ની રચના લિપિબદ્ધ તાર પત્ર પર થઈ અને જે કલમ ઉપડી અને જે લખાયું એમાં સૌથી પહેલા નમો હરિહંતાણમ, જે શઠખંડાગમ ગ્રંથ નું મંગલાચરણ નમોકાર મંત્ર. જેટલી મહિમા કરો ને એટલી મહિમા ઓછી કરે એવું છે. જે મળ્યું છે એની મહિમા આવી છે. ખરેખર આચાર્ય દેવ નો ઉપકાર લાગો જે તાર પત્ર પર કેવી રીતના આખા ગ્રંથો ની રચના કરી. બીજું જે દ્વિતીય શુદ્ધ સ્થળ ની રચના એ પણ આવી રીતના છે. જો પાછું એમાં પણ આપણે ક્યાં જશું? 12 અંગ, બરાબર. 12 અંગ માં પાછા આપણે લેશું 14મો 12મો અંગ, બરાબર. પાછો 12મો અંગ, 12મા અંગ માં પાછા આપણે લેશું 5 ભેદ, બરાબર. એ 5 ભેદ એમાં પૂર્વગત 14 પૂર્વ. હવે એ 14 પૂર્વ માં હવે આપણે લેશું, એમાં શું લીધું હતું? બીજો પૂર્વ, અગ્રાયણ લીધો હતો ને. હવે આ 14 પૂર્વ માં લેશું 5મો પૂર્વ. હવે જોજો, આ 5મો પૂર્વ નું નામ શું છે? જ્ઞાન પ્રવાસ નામનો પૂર્વ, બરાબર છે. જ્ઞાન પ્રવાસ નામનો પૂર્વ, અને અગેન એ પૂર્વ માં 12 વસ્તુ અધિકાર અને એમાં 10મો વસ્તુ અધિકાર. આમાં શું લીધું હતું? 5મો વસ્તુ અધિકાર. હવે આમાં 10મો વસ્તુ અધિકાર અને 10મા વસ્તુ અધિકાર ના 20 પ્રાવૃત અધિકાર માંથી ત્રીજો પ્રાવૃત અધિકાર જેનું નામ છે સમય નામક પ્રાવૃત. સમય નામક પ્રાવૃત અને સમય નામક પ્રાવૃત નું જે જ્ઞાન છે એ જ્ઞાન હતું ગુણધર આચાર્ય દેવ, અને એમાંથી પછી આચાર્ય દેવ થયા એક પછી એક, અને પછી એ સમય નામક પ્રાવૃત ના અર્થો નું જ્ઞાન તો મોટા આચાર્ય દેવોને હતું, પરંતુ એ સમય નામક પ્રાવૃત ના જે સૂત્રો છે, અર્થો છે, એનો ભાવ, એનો સાર કુંકુણ આચાર્ય દેવ ને હતું, અને કુંકુણ આચાર્ય દેવ ને સમય નામક પ્રાવૃત ના જ્ઞાન ના આધારે એમને પોનરી પર 5 પરમાગમ નામક દ્વિતીય સ્કંદ ની રચના. આ દ્વિતીય સ્કંદ નો ઉદ્ભવ થાય જેમાં અધ્યાત્મ ના ગ્રંથો લખાય, જેમાં વસ્તુની સિદ્ધિ જે થઈ ગઈ હતી એમાંથી પ્રયોજનની સિદ્ધિ માટેની આખી વાતો આવી. દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા પ્રમત અપ્રમતથી રહી જાયક ભાવ, એવા જાયક ભાવને એકત્વ વિભક્ત ભગવાન આત્માને પોતાના નિજ વૈભવથી કુંકુન આચાર્ય દેવે દર્શાવીને આપી સામે આખી ડોક વક્રગ્રી, આખી લખતા 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 એમને આખી ડોક વાકી થઈ. શું હશે બોલો? એ શું હશે? અંદરના પરિણામ, એ અંદરના અકારણ કરુણાના ભાવ. અને આપણને ના, અમને તો ટાઈમ હમણાં તો બિલકુલ નથી, ટાઈમ હમણાં તો બિલકુલ નથી, હમણાં તો બિલકુલ નથી. એટલે શું કહેવા માંગો છો? આમાં કોનો અવર્ણવાદ થાય છે? આમાં કોની અસાધના થાય છે? આ પ્રમાદ, આપણો પ્રમાદ ભાવ, આપણી આ તત્વ પ્રત્યેની અરુચિનો ભાવ, એનાથી કેવા કર્મો બંધાય છે, કોનો અવર્ણવાદ થાય છે, એનો આપણે ક્યારે વિચાર પણ નથી કરતો. બે ભેદ થઈ ગયા. કયા બે ભેદ? અક્ષરાત્મક અને અનક્ષરાત્મક, અને ભાવશ્રુત અને સમજાય છે. અરે ભાવશ્રુત ને આપણે લીધું હતું ને આગમ અને અધ્યાત્મ થી સમજતું લીધું હતું ને. હવે આગમ તો કે આ જે પણ સૂત્રો લખાયા એ સૂત્રોનો આચાર્ય પરંપરામાં બધા આચાર્યને જ્ઞાન થવું, એ સૂત્રોનું જ્ઞાન થવું એ આગમથી ભાવશ્રુત જ્ઞાન છે. શું થયું? સૂત્રોનું જ્ઞાન થવું. સૂત્રો લખ્યા પછી સૂત્રોનું જ્ઞાન થાય ત્યારે તો સૂત્ર લખાય ને, તો સૂત્રોનું જ્ઞાન એ આગમથી ભાવશ્રુત છે, બરાબર. અને પછી એ સૂત્રોનું જ્ઞાન થયા પછી, એ લખ્યા પછી, જ્યારે જ્યારે અંદરમાં ડૂબકી મારીને પોતાના શુદ્ધાત્માનું અવલંબન લે છે, એ શુદ્ધાત્માનું અવલંબન લેવું એટલે શુદ્ધાત્માનું જ્ઞાન થવું, એને અધ્યાત્મ
ભાવ શુદ્ધ છે.
શુદ્ધાત્માનું જ્ઞાન થવું એ અધ્યાત્મ કે છે ભાવ શુદ્ધ છે, અને આગમનું જ્ઞાન થવું એ સૂત્રોનું જ્ઞાન થવું, વાણીનું જ્ઞાન થવું, જીનવાણીનું જ્ઞાન થવું, શાસ્ત્રનું જ્ઞાન થવું એટલે આગમ કે છે ભાવ શુદ્ધ છે, એ વિકલ્પાત્મક છે. અને આત્માનું જે જ્ઞાન થયું એ નિર્વિકલ્પ છે, એમાં ઉપયોગ બહાર છે, આમાં ઉપયોગ અંદર છે, એ વિકલ્પાત્મક દશા છે, આ નિર્વિકલ્પ દશા છે, એ છઠ્ઠું ગુણસ્થાન છે, આ સાતમું ગુણસ્થાન છે, એની વચ્ચે આચાર્ય દેવ ઝૂલે છે, એનું જીવન છે. સમજાય છે બધાને કેમ આટલી સભા શાંત થઈ ગઈ? સમજી રહ્યા છો ને? ઉતારી રહ્યા છો, પચાવી રહ્યા છો? હોજરી મજબૂત જોશે આ તત્વજ્ઞાન ને પચાવવા માટે. આ કમજોર હોજરી વાળાનું કામ નથી. હવે વિચાર કરો કે આ શુદ્ધ જ્ઞાન આટલું અગાઢ છે, દ્વાદશાનું જ્ઞાન આટલું અગાઢ છે. હવે એક એક માં કેટલું કેટલું વર્ણન આવી જાય છે, આ બધું આવી જાય આમાં. તમારું જ્યોતિષ શાસ્ત્ર અને શું કહેવાય, શું કહેવાયું, હમણાં શું નીકળી ગયું, વાસ્તુ, વાસ્તુ શાસ્ત્ર, નર અને વાસ્તુ શાસ્ત્ર, શાસ્ત્ર નામ પર ક્યાં ક્યાં જઈને કેટલી મિથ્યા માન્યતાઓ પોષે. એક એક માં લોજિકલ રીઝન આપ્યો છે કે વાસ્તુ શાસ્ત્ર નું જ્ઞાન કેમ જરૂરી છે. તમારા દરવાજા આમ કેમ ને બારી આમ કેમ ને આમ કેમ ને આમ કેમ, એનું શરણાની ઓછી લોજિક આપ્યું છે. તમે સમજો, એ સૂર્યનો પ્રકાશ આવે ચોકામાં તો તમારે લાઇટની જરૂર ન પડે એટલી હિંસાથી બચો, એ બધી ડિઝાઇન એ રીતે વાસ્તુશાસ્ત્રમાં કર્ણાયોગના માધ્યમથી કહીને. અહીંયા તો નજાને ખબર નહીં, અરે વાસ્તુશાસ્ત્ર નામ પર આમ ને આમ ને આમ ને તોડેલું બધું બનાવેલું, તોડે નામ કરે નામ કરે નામ કરે, શું મિથ્યા માન્યતાઓને ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. વાજો એટલે એક લોજિકની વાત આવી ચાર્ય ને, વાસ્તુશાસ્ત્ર ની પણ વાત કરી છે, જ્યોતિષ શાસ્ત્ર ની પણ વાત કરી છે, નિમિત્ત જ્ઞાન ની પણ વાત કરી છે, બધી વાત કરી છે, પણ એ વાત ને યથાર્થ રૂપે સમજવું પડશે તો તમને જ્ઞાન થશે. બહુ થઈ ગયું ને આજે? તમે કહેશો કેટલું બોલો છો, બોલો જલ્દી, ખ્યાલ આવે છે? અને એક સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ, ત્રીજો ભેદ લઈ લો ને, એટલે આ દિશા આપણો પૂરો થઈ જાય, બે મિનિટમાં પૂરું કરું છું. સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ ની જે વાત છે એ વાત પણ બહુ સરસ છે, જો પણ સરળ છે, બહુ સરળ છે, એમાં કઈ બહુ વધારે નથી. એક જો સમજો, સ્વાર્થ પ્રમાણ, સ્વ અર્થ પ્રમાણ અને પર અર્થ પ્રમાણ, આપણ ઓલા જેવું જ છે વચન અને જે આપણે લીધું ને અક્ષરાત્મક અને અક્ષરાત્મક જેવું. તો કે સ્વ અર્થ પ્રમાણ એટલે કે સ્વ અર્થ અર્થ નું એટલે વસ્તુનું પદાર્થનું પોતાથી પોતાને જ્ઞાન થવું એ સ્વ અર્થ પ્રમાણ, અને વચન દ્વારા જ્ઞાન થવું એ પર અર્થ પ્રમાણ. બસ આટલું લેવાનું છે. તેના દ્વારા તો કે વચન દ્વારા જ્ઞાન થવું એ પરાર્થ પ્રમાણ છે, અને પોતા દ્વારા જ્ઞાન થવું એ સ્વાર્થ પ્રમાણ છે. આટલું સમજવું, આમાં વિશેષ એમાં છે પણ આટલું હમણાં સમજવું જરૂરી છે, બરાબર? હવે એનો એક અધીન પોઈન્ટ છે, એક અધીન પોઈન્ટ છે કે પાંચેવ જ્ઞાન જે છે એ સ્વ અર્થ પ્રમાણ છે. આ સમજાયું કે પાંચેવ જ્ઞાન થાય છે પોતાને પોતાથી. વચન, ઇન્દ્રિય, બાહ્ય એ બધા તો શું છે? નિમિત્ત કારણ. તો પાંચેવ જ્ઞાન કેવા છે? સ્વ અર્થ પ્રમાણ છે. અને એક શુદ્ધ પ્રમાણને સ્વ અર્થ પણ લીધું અને પરાર્થ પણ લીધું. કેમ? કારણ કે જે પણ વિશેષ 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 ચિંતન થાય છે એ શુદ્ધ જ્ઞાનમાં થાય છે, અને વિશેષ ચિંતનમાં પ્રબળ નિમિત્ત બને છે ગુરુની વાણી. શું નિમિત્ત બને છે? ગુરુની વાણી. તેમાં તેમાં તો કે આપણા વિશેષ ચિંતનમાં જેટલી ગહેરાઈથી ગુરુની વાણી સાંભળશો એટલી ગહેરાઈથી આપણા ચિંતનના ભાવ જાય, અને ઉપલક ઉપલક વાણી સાંભળશો તો ચિંતન નહીં જાય. તમને સમજાય છે? ડોક્ટરના બે મિનિટના પાંચ મિનિટના જે અપોઇન્ટમેન્ટનો જે ટાઈમ હોય એ કેવી રીતના જાય? અક્ષયભાઈ ડોક્ટર સાથેનો આમ નહીં, એટલે એમ તો જતો રહે, પાંચ મિનિટ આમ જ જતી રહે, પરંતુ કેવી રીતના જાય એ પાંચ મિનિટનો જે ટાઈમ છે, હા તમને સમજાય છે? એમાં જે સલાહ આપે છે, જે ડાયગ્નોસ કર્યું છે પોતે એ સમજાવે છે, આગળના એના કોન્સિક્વન્સીસ કે છે, દવા કે છે, જે પરેજી કે છે, એ કેવી રીતના સાંભળો? કોણ ભૂલાઈ જાય ત્યારે? કોણ યાદ આવે ત્યારે? તો કે કા યાદ નથી. અને અહીંયા એક કલાકમાં નજાને ક્યાં ક્યાં ફરી આવતા હતા, અને પાછા ઘણા એમ કે જો આમ તો અમને છે ને આખા દિવસમાં અમને વિચારો બહુ આમ બહુ વિકલ્પો ના, પણ જયારે અમે સ્વાધ્યાય કરવા, ખબર ને એ તો મને લોજિક જ નથી સમજાતું હમણાં સુધી તો, કે આમ સ્વાધ્યાય કરવા બેસે કે આમ ગુરુદેવ ની વાત સાંભળવા બેસે કે આમ તો ઊંઘ ના આવે, આમ ઊંઘ ના આવે, પણ પ્રવચન ચાલુ થાય ખબર ને શું અમારો તો એવો દર પાછું પાછું ના પાછું હોશિયાર થોડોક થઈ ગયો હોય ને સમજાય ને, એટલે ખબર નહીં અમારા કેવો પાછો પાછો જો નિમિત્તાધીન વ્યક્તિ વાળા શું કે છે કે ખબર નહીં અમારા કેવો દર્શના વર્ણીય પાછો એમાં ભેદ વગર શીખી ગયો એટલે નિદ્રા દર્શના નિદ્રા વર્ણીય દર્શના વર્ણીય નો કેવો અમારો ઉદય છે ને કેવો અમારો અંતરાય કર્મ નો ઉદય છે. વાહ બેટા વાહ, આ તો તને ઘણું બધું આવડી ગયું, એ ઘણું બધું શીખી ગયો પણ એનું એપ્લિકેશન ના શીખ્યો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે દિન વાણી માત કો વંદના શત વાર હૈ, ઇસકે લિયે દિન વાણી માત કો વંદના શત વાર. બોલો ને કાન મે નિત્ય બોધિ ની દ્વાદશાંગી જીનવાણી માત નો. Thank you.